સંવત 1876ના ફાગણ સુધી ચતુર્દશીને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા ને ધોળો ખેશ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને માથે હીરકોરનું ધોળું ધોતિયું બાંધ્યું હતું અને લલાટને વિશે ચંદનની અર્ચાક બિરાજમાન હતી ને પોતાના મુખારવીન આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. ભલા ભક્તો, આપણા મન વૃત્તિઓ ઇન્દ્રિયોને ભગવાનના સ્વરૂપની અંદર એકાગ્ર કરીએ, જગતના વ્યવહાર વિષયમાંથી મનને પાછું વાળીએ અને ભગવાન શ્રીહરિના મુખેથી નીકળેલા એ દિવ્ય વચનોનું શ્રવણ કરવા જેમ ભક્તો અને નંદસંતો જેમ આતુર થઈને ભગવાનની સન્મુખ બિરાજ્યા છે, આપણે પણ એ સભાની અંદર આપણી મનની વૃત્તિઓને પહોંચાડીએ. ભગવાન વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણા દ્વારે ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન છે. ભગવાને ધોળો ખેશ ધારણ કર્યો છે, ધોળી ચાદર ઓઢી છે અને માથે હીરકોરનું એટલે કે હીરાની જેની કોર છે એવું સુંદર શ્વેત વસ્ત્રનું ધોતિયું એ મહારાજે બાંધ્યું છે અને ભગવાનનું વિશાળ ભાલ તેની અંદર ચંદનની અર્ચા થયેલી છે અને એવું દિવ્ય સુહામણું ભગવાનનું સ્વરૂપ એના દર્શન કરતા થતા મુનિઓ અને ભક્તો જે ભગવાનની સન્મુખ આતુરતાથી ભગવાનનું શ્રવણ ઇન્દ્રિયથી તૃપ્ત કરવા માટે બિરાજમાન છે, આપણે પણ આપણી મનની વૃત્તિઓને ત્યાં લઈ જઈએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્નો ઉત્તર કરો. વાલા ભક્તો, ભગવાન શ્રીહરિના સ્વભાવ અનુકૂળ મહારાજે ભગવાનના ભક્તોને સત્ય જ્ઞાન પ્રાપ્ત થાય અને એટલા માટે શાસ્ત્રોનું કથાવાર્તાના માધ્યમથી મંથન થયા કરે એવા ભાવ સાથે ગરડા પ્રથમના 59માં વચનામૃતની મહારાજે પ્રારંભ કર્યો છે અને ભગવાને પ્રશ્નો ઉત્તર કરવાનો આદેશ કરેલો છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાનને વિશે અસાધારણ પ્રેમ થાય તેનું શું કારણ છે? મુક્તાનંદ સ્વામીએ બહુ સુંદર પ્રશ્ન અહીં આગળ વચનામૃતની અંદર ઉઠાવ્યો. ભલે ભક્તો, આપણે થોડું યાદ કરીએ તો ગરડા પ્રથમના 57માં વચનામૃતની અંદર આપણે મોક્ષનું અસાધારણ કારણ શું તે જોયું હતું. એમાં પણ મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો હતો કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મ્ય એ મોક્ષનું અસાધારણ હેતુ છે. આપણે વિસ્તારથી એ વચનામૃતની અંદર સમજ્યા હતા કે જેની અંદર ભગવાનને પામવાનો જ કેવળ હેતુ રહેલો છે, ભગવાનના સ્વરૂપનું જેને સંપૂર્ણ જ્ઞાન એટલે કે સ્વરૂપનિષ્ઠા જેને દ્રઢ છે અને ભગવાનનું મહાત્મ્ય જેને જાણ્યું છે એ પરમાત્માને પામ્યા સિવાય બીજા કોઈ એને સંકલ્પ નથી હોતા. મુક્તાનંદ સ્વામી એનો સુંદર ત્યારે પણ પ્રશ્ન પૂછ્યો હતો કે જીવાત્માને જ્યારે એવી રીતે ભગવાનનું મહિમા સમજાણો હોય અને ભગવાનનું યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થયું હોય તો જીવાત્માને પરમાત્માને વિશે હેત થાય છે. ત્યારે મુક્તાનંદ સ્વામી એમાં પ્રશ્ન પૂછ્યો, ભગવાનને વિશે જે હેત છે તેનું શું રૂપ છે? હું આ એટલા માટે યાદ કરાવું છું કે અહીંયા આગળ પ્રેમ થાય તેનું કારણ પૂછ્યું છે અને વચનામૃત 57ની અંદર ભગવાનને સ્નેહનું રૂપ પૂછ્યું હતું મુક્તાનંદ સ્વામીએ. એટલે એ વચનામૃતની અંદર સ્નેહનું રૂપ બતાવ્યું હતું અને એની અંદર મહારાજે બે ઉત્તર કર્યા હતા, બે ભાગથી. એક તો કે જેને મૂળપણાનું હેત થાય તેને બીજો કોઈ વિચાર ન થાય, એટલે કે ભગવાનના ગુણદોષના અવલંબને કરીને, ઐશ્વર્યના અવલંબને કરીને, રૂપના અવલંબને કરીને ભક્તિ ન થાય, ભગવાન સાથે હેત ન થાય, પણ પરમાત્મા જાણીને, પોતાના પિયુ જાણીને એની અંદર જેવા સ્વરૂપે દર્શન થયા છે, જેવા ગુણ ઐશ્વર્ય યુક્ત ભગવાનના દર્શન થયા છે એમાં કોઈ સંશય ન થાય, વિચાર ન થાય અને સ્નેહ થઈ જાય, તો એવું મૂળપણાનું સ્નેહનું મહારાજે સ્વરૂપ બતાવ્યું હતું. પછી મહારાજ કે એમાં વારે વારે સ્થાપન ઉત્થાપન ન થાય એવું સ્વરૂપ. અને બીજું મહારાજ કે જ્યારે ભગવાનનું અતિશય મહાત્મ્ય જાણ્યું હોય ત્યારે એમાં દ્રઢતા થઈ ગઈ હોય, એમાં વિશ્વાસ થઈ ગયો હોય અને એ બીજી રીતનું એ સ્નેહનું રૂપ છે. એટલે અહીંયા આગળ મુક્તાનંદ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં મહારાજે અસાધારણ રીતે કે જેનું બીજું કોઈ તોલ ના આવે, અસાધારણનો વાલા ભક્તો અર્થ છે કે જે સાધારણ નથી, અને સાધારણ નથી એટલે કે એના તુલ્ય બીજું કોઈ નથી. જો સાધારણ વસ્તુ હોય તો એની તોલે બીજા સરખામણી થઈ શકે, પણ જે સંસારમાં કોઈ જેની સરખામણી જ ન થઈ શકીએ એને અસાધારણ કીધું. તો એવું અસાધારણ મોક્ષનો હેતુ મહારાજનું મહાત્મ્ય અને ભગવાનની સ્વરૂપનિષ્ઠા જ્ઞાન એ મહારાજે બતાવ્યું. એ થાય એટલે જીવાત્માને ભગવાન સાથે હેત થાય, તો હેતનું સ્વરૂપ છે એવું આપણને વચનામૃતની અંદર મહારાજે સમજાવ્યું કે મૂળપણાનું હેત હોય અથવા તો ભગવાનનું જ્યારે સ્વરૂપનું મહાત્મ જાણીને જે બીજી રીતનું હેત થયું હોય એ જ્ઞાન માર્ગથી પણ દ્રઢતા થઈ હોય એનું હેત છે. હવે આ વચનામૃતની અંદર શું પૂછ્યું છે? મુક્તાનંદ સ્વામી એવો પ્રશ્ન પૂછ્યો છે કે એવું હેત થવાનું, એવું અસાધારણ હેત થવાનું જે અસાધારણ મૂળપણાનું પણ હોઈ શકે અને જ્ઞાન મહાત્મ જ્ઞાને સહિત પણ હોઈ શકે એવું અસાધારણ ભગવાન સાથે હેત થવાનું કારણ શું છે, એવું કેવી સમજણ હોય, એવા કેવા લક્ષણ હોય કે જે કરીને પરમાત્મા સાથે એવું અસાધારણ હેત જીવાત્માને સ્નેહ થાય. એટલે અહીં આગળ મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન આપણે ફરી જોઈએ તો મહારાજને મુક્તાનંદ સ્વામી એમ પૂછે છે કે હે મહારાજ, ભગવાનને વિશે અસાધારણ પ્રેમ થાય તેનું શું કારણ છે? એટલે અહીં આગળ મહારાજની સમક્ષ એ પ્રશ્ન ઉપસ્થિત થયો. ભગવાન શ્રી હરિએ જેવી આતુરતાથી પ્રશ્ન પૂછાયો છે એ આતુરતાને તૃપ્ત કરવા માટે ભગવાન રાજી થઈને એનો સ્વયં ઉત્તર કરી રહ્યા છે. મહારાજ પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો ભગવાનનો વિશ્વાસ હોય, આ મને મળ્યા છે તે નિશ્ચય ભગવાન જ છે, ભગવાન નિશ્ચય જ ભગવાન છે. મહારાજે પહેલું એનું લક્ષણ બતાવ્યું, કારણ બતાવ્યું. જીવાત્માને ભગવાનના સ્વરૂપમાં હેત થવાનું રૂપ આપણે જોયું, મૂળપણે પણ થઈ શકે, જ્ઞાને થઈ પણ થઈ શકે, પણ એ ક્યારે થાય, એનું કારણ શું છે, નિમિત્ત શું બને? તો પહેલી વાત તો પરમાત્માનો વિશ્વાસ હોવો જોઈએ જીવાત્માને. કારણ કે જેના આશ્રયમાં જવું છે, જેને સેવવા છે, જેને ભજવા છે, જેની પ્રસન્નતા જોઈએ છે, એ સ્વરૂપને જો નિશ્ચયથી એનો વિશ્વાસ ન કર્યો હોય તો એનો આશ્રય પણ એના અંદર કચાશ રહી જાય છે. પરમાત્માના સ્વરૂપની અંદર સંશય હોય, શંકાઓ કુશંકા થાય, પરમાત્માના જ્યારે ઐશ્વર્યના દર્શન થાય ત્યારે પરમાત્માને ઐશ્વર્યયુક્ત જાણે અને જ્યારે મનુષ્ય લીલા જુએ ત્યારે એને મનુષ્ય જેવા જાણે, એટલે ભગવાનપણાની પ્રતીતિ રહે નહીં, અને ભગવાનપણાની પ્રતીતિ ન રહે તો સહજ રીતે મનુષ્ય ભાવ આવે. અને મનુષ્ય પ્રકૃતિ છે કે જે મનુષ્યને પોતાનું ધાર્યું અથવા તો પોતાના હિત ઇચ્છતું જ્યારે થતું દેખાય ત્યારે તેમાં હેત થાય, અને જ્યારે ધાર્યાથી વિપરીત થતું દેખાય ત્યારે એની અંદર અભાવ આવે. આ મનુષ્ય પ્રકૃતિ છે. હવે પરમાત્માને જ્યારે મનુષ્ય જેવા જાણે છે, એટલે કે ભગવાનનો અંદર વિશ્વાસ નથી, ત્યારે સહજ રીતે એના જીવનની અંદર એવી શંકા કુશંકા અને અભાવ આવવાનો એનો પર્યાય રહેલો છે. અને એવો જ્યારે પર્યાય રહેલો હોય ત્યારે ભગવાનના સ્વરૂપની અંદર અસાધારણ હેત થતું નથી, અસાધારણ સ્નેહ થતો નથી, અસાધારણ પ્રેમ થતો નથી. સાધાર્ય સામાન્ય પ્રેમ થાય, જેમ લૌકિક વ્યવહારની અંદર આપણને થાય છે કે આપણું ગમતું થતું હોય તો આપણને હેત થાય, આપણા વિચારો ભળતા હોય તો આપણને હેત થાય, આપણી સ્વભાવ પ્રકૃતિ ભળતી હોય તો આપણને હેત થાય, એ સહજ છે. પણ એ સાધારણ હેત થયું. પણ જ્યારે અસાધારણ હેત કે એવો કોઈ પ્રભાવ ન હોય છતાં પણ એને હેત થાય, એવું હેત ક્યારે થઈ શકે? કે પરિપૂર્ણ વિશ્વાસ હોય કે આ મને મળ્યા છે તે નિશ્ચય જ ભગવાન છે. આ પહેલો ગુણ મહારાજે બતાવ્યો, આ પહેલું કારણ બતાવ્યું. પછી બીજું મહારાજે કારણ બતાવ્યું, તથા આસ્તિકપણું હોય. ભલા ભક્તો, આપણે શબ્દ બહુ સરળતાથી વાપરીએ છીએ આસ્તિક અને નાસ્તિક, એટલે જેને ભગવાનમાં શ્રદ્ધા નથી એને આપણે ધર્મની અંદર શ્રદ્ધા નથી, જેને ભગવાનમાં વિશ્વાસ નથી સાથે સાથે ભગવાનના શબ્દોની અંદર અને ભગવાનના વચનોની અંદર પણ શ્રદ્ધા નથી, એવો જે અશ્રદ્ધાવાન હોય એને નાસ્તિક કહેવામાં આવે છે. અહીંયા મહારાજ કહે છે આસ્તિકપણું હોય, એટલે ભગવાનની અંદર વિશ્વાસ તો હોય પરિપૂર્ણ, પણ સાથે સાથે એમાં શ્રદ્ધા પણ હોય કે આજ મને જે મળ્યા એ ભગવાન એ મને તારનારા છે, એવો વિશ્વાસ, એ આસ્તિકપણું. પહેલું ભગવાનનું સ્વરૂપ કે મને મળ્યા છે એ ભગવાન જ છે, એમાં કોઈ સંશય નથી. હવે જે મને મળ્યા છે એ ભગવાન છે તો મને તારનાર પણ એ છે, મને ઉગારનાર પણ એ છે, મારું કલ્યાણ કરનાર પણ એ જ છે, મારા આશ્રયનું સ્થાન, મારા મોક્ષનું સ્થાન એ પરમાત્મા છે, એવી જેને શ્રદ્ધા અને વિશ્વાસની સાથે એવી શ્રદ્ધા પણ હોય. અને એ શ્રદ્ધાથી જીવાત્મા એને આસ્તિકતાથી ભાવથી એની સાથે જોડાયેલો હોય, એવું આસ્તિકપણું પણ હોય. ત્યાર પછી મહારાજ કહે છે, તથા ભગવાન જે ઐશ્વર્ય, ભગવાનના જે ઐશ્વર્ય તેને જાણે જે, આ ભગવાન છે તે બ્રહ્મમોલ ગૌલોક શ્વેદીપ એ આદિક સર્વે ધામના પતિ છે. વાલા ભક્તો, મહારાજ અહીંયા પુનઃ એકેશ્વરવાદનો અહીંયા સિદ્ધાંત આપણને સમજાવ્યો. આપણને જે મળ્યા છે ભગવાન, એ ભગવાન એ નિશ્ચય ભગવાન છે અને એ જ મારા કલ્યાણના કર્તવ છે, એવું આસ્તિકપણું છે, શ્રદ્ધા એવી છે. અને તથા પરમાત્માના ઐશ્વર્યને જાણે, ભગવાનના મોટપને જાણે, કેવા ભગવાન મોટા છે, તો જે ધામની ગતિ આપણે કરવી છે, જે એટલા માટે મેં વચનામૃતના પ્રારંભની અંદર કીધું કે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મને પામવા એ જે શિક્ષાપત્રીનો મહારાજે આદેશ આપણને સમજાવ્યો છે, જે બ્રહ્મ આનંદને અનુભૂતિ કરવી છે એ બ્રહ્મ આનંદની પ્રાપ્તિ એટલે ધામની પ્રાપ્તિ. અને એ ધામની પ્રાપ્તિનો અહીંયા મહારાજ આપણને પર્યાય સમજાવે છે. ભગવાન શ્રી હરિ એમ કહે છે કે ભગવાનના ઐશ્વર્યને જાણે, ભગવાનની મોટપને જાણે, ભગવાનના સ્વામિત્વપણાને જાણે. ભગવાનના સ્વામિત્વપણાને જે ઐશ્વર્ય છે એ માત્ર ભગવાનના ચમત્કારો એવો શબ્દ નથી. અહીંયા અહીંયા ભગવાનનું ઐશ્વર્ય છે, અને ઐશ્વર્ય એ ઐશ્વર્ય સહિત જે પરમાત્માની શક્તિ, પરમાત્માની મોટપ, પરમાત્માનું તેજ, પરમાત્માની પ્રતિભા, અને જે વર્ણન છે એને અવર્ણિત પણ છે, જે નિગમ નેતી નેતી કરીને ગાય છે એવું પરમાત્માનું જે ઐશ્વર્ય છે, પરમાત્માની મોટપ છે, એવા ભગવાનના ઐશ્વર્યને જાણે અને કઈ કક્ષા સુધી જાણે, તો એમ જાણે જે આ ભગવાન છે તે તો સંસારિક માયિક જે તત્વો છે, જે પંચભૂત છે, એના નિયંતા તો છે જ, પણ એથી વિશેષ જે બ્રહ્મ સ્થિતિને પામી જે ધામની પ્રાપ્તિ જીવાત્માને કરવી છે એ પરમ ધામના પણ ધણી કોણ છે. આ એટલા માટે વાલા ભક્તો સમજવું પડે કે ધણીની આજ્ઞા વગર એના ઘરમાં ગરાય નહીં. આ જીવાત્માને અસાધારણ પ્રેમનો જે લક્ષણ આપણે સમજીએ છીએ તો એ પરમાત્માના ધામની અંદર જવાનું છે. અને પરમાત્માનું ધામ કેવું છે તો મહારાજ કહે છે એ આ ભગવાન. આ ભગવાન એટલે મને જે મળ્યા એ ભગવાન, જે આપણને ઓળખાણા છે, જેનો આપણને વિશ્વાસ છે. એટલે મહારાજે બંને જગ્યાએ આ શબ્દ વાપર્યો છે. એક તો ભગવાનનો વિશ્વાસ હોય જે આ મને મળ્યા એ જે ભગવાન, એટલે આપણને જે પરમાત્માનું સ્વરૂપ ઓળખાણું છે, પ્રાપ્ત થયું છે, એ સ્વરૂપની વાત મહારાજ અહીંયા કરે છે. જેને જે પ્રાપ્ત થયું હોય, કોઈ વૈષ્ણવને ભજતા હોય, કોઈ રામને ભજતા હોય, અહીંયા ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો હોય, તો એ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ આપણને સ્વરૂપે પ્રાપ્ત થઈ છે. એટલે મહારાજ કે આ મને મળ્યા એ ભગવાન, આ જે મને મળ્યા એ નિશ્ચય જ ભગવાન છે એવો સર્વોપરી મહિમા પરમાત્માનો જાણતો હોય, તેમાં આસ્તિકપણું હોય, શ્રદ્ધાપણું હોય. અને ત્રીજું, એ ભગવાનના ઐશ્વર્યને જાણે. તે કેવી રીતે? તો કે આ ભગવાન જે છે, આ ભગવાન જે મને મળ્યા છે, એટલે મારી પ્રત્યક્ષ જે મનુષ્ય આકૃતિઓ હોય, મૂર્તિ આકૃતિઓ હોય, શાસ્ત્ર વચન આકૃતિઓ હોય, પણ આ પરમાત્મા છે એ કેવા છે? તો બ્રહ્મમોલ, ગૌલોક, શ્વેતદ્વીપ એ આદિક સર્વે ધામ. એનો અર્થ કે આ તમામ ધામ જે છે એનું ધામનું સ્વામિત્વપણું કોની પાસે છે? પતિપણું કોની પાસે છે? સર્વે ધામના પતિ છે. કોણ પતિ છે? આ ભગવાન જે મને મળ્યા છે. એટલે ગૌલોકના પતિ જુદા, શ્વેતદ્વીપના પતિ જુદા, બ્રહ્મમોલના પતિ જુદા, એવો આ વચનામૃત એ વાતનું ખંડન કરે છે. ભગવાન એમ અહીંયા વચનામૃતની અંદર કેમ છે આ ભગવાન, આ આ ભગવાનનો બહુવચન નથી વાપર્યો મહારાજે, એક વચન વાપર્યું છે આ ભગવાન. કયા ભગવાનની વાત છે? જે જીવાત્માને પ્રાપ્ત થયા છે મૂર્તિ રૂપે, ભગવાનના પ્રગટ રૂપે, શાસ્ત્ર રૂપે, જે ભગવાને પોતાના સ્વરૂપ પ્રગટ સ્વરૂપના જે પ્રતિપાદન કરેલા છે એવા પરમાત્મા. ભગવાન અને ભગવાનના અવતારો, મહારાજના જે જે અવતારો થયા છે એ પરમાત્માના અવતાર જે મને મળ્યા છે. મળ્યાનો અર્થ થાય કે રૂબરૂ મળ્યા, એટલે પ્રત્યક્ષ મળ્યા, એમ જેમ એકબીજાને મળ્યા. ભગવાન જ્યારે મનુષ્ય ચરિત્ર કરતા હતા અને જે મિલાપ હતો એટલા પૂરતો સીમિત નથી. મળ્યા એટલે મને પ્રાપ્ત થયા, મને ઓળખાણા. એટલે આજની 200 વર્ષ પછી પણ ભગવાન મને મળ્યા છે. આપણે એમ કહીએ છીએ કે મને મળ્યા છે ભગવાન. પ્રત્યક્ષ કદાચ આપણે મહારાજના સમકાલીન નહોતા એટલે પ્રત્યક્ષ નથી મળ્યા, પણ છતાંય આપણે એમ કહીએ છીએ કે અમને મળ્યા છે. કેવી રીતે? તો મૂર્તિ સ્વરૂપે, શાસ્ત્ર સ્વરૂપે, વચન સ્વરૂપે, ભગવાનની આજ્ઞા સ્વરૂપે ભગવાન આપણી વચ્ચે પ્રગટ છે અને એટલે આપણને મળ્યા છે. અને આ વચનામૃત આજે વંચાય છે તો હું આ વર્તમાનમાં જ વાંચું છું. આ મને મળ્યા એ જે ભગવાન, મને મળ્યા હતા એવો શબ્દ નથી, મને મળશે એવો શબ્દ નથી, વર્તમાન કાળ બતાવે છે. આ મને મળ્યા એ જે ભગવાન, એટલે જ્યારે બોલાણું ત્યારે પણ વર્તમાન કાળ હતો, જ્યારે લખાણું ત્યારે પણ વર્તમાન કાળ હતો, આજે જ્યારે વંચાય છે ત્યારે પણ વર્તમાન કાળ છે, અને ભવિષ્યની અંદર જ્યારે વંચાશે, જ્યારે આ વાક્ય વંચાશે કે આ મને મળ્યા એ જે મળ્યા છે તે નિશ્ચય ભગવાન છે, હતા થશે એવો ભવિષ્ય કે ભૂતકાળ નથી, માત્ર વર્તમાન કાળ છે. એટલે આજના માટે આ વચન વર્તનામૃત જ્યારે વંચાતું હોય ત્યારે વર્તમાન સ્થિતિની સાથે એનું સરખામણી થાય તો આપણને પરમાત્મા મળ્યા છે. કેવા સ્વરૂપે મળ્યા છે? તો મેં કીધું એમ કે ભગવાન પ્રગટ રૂપે તો અંતર્યામી સ્વરૂપે મળ્યા જ છે, પણ સાથે સાથે ભગવાને સ્થાપેલા દેવો, ભગવાને લખેલા શાસ્ત્રો અને ભગવાને સ્થાપિત મર્યાદાની અંદર મહારાજે કીધું કે અમારો અખંડાની અંદર વાસ છે, તો એ વાસના સ્વરૂપે ભગવાન આપણને મળ્યા છે. આ આપણને પરમાત્મા નિશ્ચય ભગવાન જ છે, આવો નિશ્ચય હોવો જોઈએ. વાત સમજાતી હોય તો આગળ વધીએ. પછી આગળ મહારાજે વાત સમજાવી આસ્તિકપણું હોય. અને ત્રીજી વાત મહારાજે કીધું કે ભગવાન કેવા છે, તો બ્રહ્મોલ, ગૌલોક, શ્વેદીપ એ આદિક સર્વે ધામ તેના પતિ છે. પતિઓ છે એવું નથી, પતિ છે. એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એક છે, અને એ જ સર્વે ધામના બ્રહ્મમોલ હોય, ગૌલોક હોય, શ્વેતદીપ હોય, આદિક, એ આદિક લખ્યું એની અંદર તમામ જે પરમાત્માના ધામ આવ્યા એ તમામ ધામનો સમાવેશ કર્યો છે. અને એટલા માટે અહીંયા એકેશ્વરવાદની મેં વાત કરી કે મહારાજે સ્થાપિત કર્યું કે ગૌલોકના પણ પતિ એ ભગવાન છે, શ્વેતદીપના પણ પતિ એ જ ભગવાન છે, બ્રહ્મમોલના પણ એ પતિ ભગવાન છે, અને અક્ષરધામના પતિ પણ એ જ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિ છે. એવું જેને પરમાત્માને વિશે જેને આસ્તિકપણું હોય અને એ ધામના પતિ છે, તથા અનંત કોટી બ્રહ્માંડના પતિ છે. ખાલી ધામના પતિ છે એવું નહીં, પણ એ જ પરમાત્મા અનંત કરોડો બ્રહ્માંડો જે સંસારની અંદર અત્યારે પ્રકૃતિની અંદર વિચરે છે, બ્રહ્માંડોની ઉત્પત્તિ પાલન સ્થય પાલન અને એનો લય, એના કારણ પણ એ જ પરમાત્મા છે. એ રીતે વાલા ભક્તો, અહીંયા મહારાજે બહુ સુંદર વચનામૃતની અંદર આપણને દ્રષ્ટાંત આપીને કીધું કે એ આદિક જે સર્વે ધામ તેના પતિ છે, તથા અનંત કોટી બ્રહ્માંડ છે એ બ્રહ્માંડના પતિ છે, તથા સર્વના કરતા છે. વાલા ભક્તો, આ પણ વ્યાખ્યા આપણે પૂર્વે સમજ્યા છીએ કે સર્વના કરતા કેવી રીતે, તો અંતર્યામીપણે અને વ્યાપકપણે. મહારાજે વચનામૃતમાં પૂર્વે આપણે સમજ્યા હતા કે અંતર્યામીપણે અને વ્યાપકપણે મહારાજ સર્વની અંદર, સર્વભૂતની અંદર, ભૂત માત્રની અંદર પરમાત્મા વ્યાપકપણે એની અંદર સંચરે છે. અને પરમાત્માની શક્તિ જો ન હોય તો કોઈ બીજું અસ્તિત્વ શક્ય નથી. એટલે ભગવાનને સર્વના કરતા બતાવ્યા. સર્વ એટલે તમામ, કીટથી લઈને બ્રહ્મ સુધી. કીટ એટલે નાનું પતંગિયું, કીટાણુ જેને આપણે કહીએ છીએ, એવું અણુથી લઈને, એ અણુથી લઈને બ્રહ્મ સુધીનું જે સર્વગ્ર સૃષ્ટિ છે, એ સમગ્ર સૃષ્ટિ, એનું સંચાલન, એનું પાલન, એનો લય, આ તમામ જે છે. અને એ જ રીતે એની અંદર પ્રકૃતિ આવી જાય, માયા આવી જાય, દેવ આવી જાય, ઇન્દ્રો આવી જાય, આપણે તેજ, વાયુ, અગ્નિ, આકાશ, પૃથ્વી વગેરે તમામ તત્વો આવી જાય, પંચભૂત આવી જાય, આ તમામ જે છે 24 આદિ તત્વો જે આવી જાય, માયા અહંકાર તમામ આવી ગયા, એ તમામના જો કોઈ કરતા હોય તો એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. આ પરમાત્માની સામર્થ્ય છે, સ્વામિત્વ પણ છે. અને એટલે ભગવાનનું આને ઐશ્વર્ય કહેવામાં આવે છે. ભગવાનનું ઐશ્વર્ય જે સામાન્ય નથી, પરમાત્માનું ઐશ્વર્ય કેવું છે, તો ભગવાન આ ધામના, જે ધામની ગતિ આપણે કરવી છે એ ધામના પતિ છે, એ પરમાત્મા બ્રહ્માંડોના પતિ છે, અને એ જ પરમાત્મા સર્વના કરતા છે. અને બ્રહ્માંડ શબ્દની અંદર આ તમામ તત્વો આવી ગયા છે. એટલે અહીંયા આગળ એક શબ્દ લખ્યો કે બ્રહ્માંડ, એટલે એની અંદર આ 24 તત્વો સહિત બ્રહ્માંડ, અને એવા બ્રહ્માંડના પતિ એ પરમાત્મા છે. અને આગળ છતાંય સંશય ન રહે એટલે મહારાજે સ્પષ્ટીકરણ કર્યું. મહારાજ કે પુરુષ, કાળ, કર્મ, માયા, ત્રણ ગુણ, 24 તત્વ, બ્રહ્માદી દેવ, અને એ કોઈને આ બ્રહ્માંડના કરતા જાણે નહીં. મહારાજે કીધું કે એક વાલા ભક્તો, આ બહુ વસ્તુ સમજવા જેવી છે કે આપણને ખબર છે કે દરેક કાર્યના દેવતાઓ છે, અગ્નિદેવ છે, વાયુદેવ છે, વરુણદેવ છે, જે એનું સંચાલન કરે છે, એના નિયંત્રણથી. બ્રહ્માજી છે તો ઉત્પત્તિ કરે છે, પાલન, વિષ્ણુ અને શિવ જેનો લય કરે છે, આપણને ખબર છે, શાસ્ત્રોની અંદર આનો ઉલ્લેખ આવે છે. છતાંય અહીંયા મહારાજે લખ્યું કે એમને કાળ, પુરુષ, કર્મ, માયા, ત્રણ ગુણ, 24 તત્વ, બ્રહ્માદિ દેવો, બ્રહ્માદિ દેવો પણ એ કોઈ આ બ્રહ્માંડના કરતા જાણે નહીં. ત્યારે આપણને મનમાં સંશય થાય કે પ્રત્યક્ષ રીતે જ્યારે જોઈએ ત્યારે તો એ કરતા તરીકે દેખાય છે, તો અહીંયા જાણે નહીં કેમ અને કરતા નથી એવું કેમ સમજાય? તો એનું વિશ્લેષણ વાલા ભક્તો એટલું જ છે કે આ તમામ પુરુષ હોય, પ્રધાન પુરુષ હોય, પ્રકૃતિ પુરુષ હોય, કાળ હોય, કર્મ હોય, માયા હોય, ગુણ હોય, અહંકાર આદિ 24 તત્વો હોય, અને બ્રહ્માદિ દેવ સ્થિતિને, ઈશ્વર કોટીને પામેલા હોય, વરુણદેવ હોય, બ્રહ્મદેવ હોય, અગ્નિદેવ હોય, આ તમામ જે પવનદેવ હોય, આ તમામ જે દેવતાઓ છે, એ ભગવાનની આજ્ઞાથી સ્વતંત્ર થઈને પોતે સામર્થ્યથી કંઈ કરવા સક્ષમ નથી, એટલે કરતા નથી. આ વસ્તુ સમજો. પ્રત્યક્ષ આપણે જોઈએ કે અગ્નિ પ્રજ્વલવાનું કામ અગ્નિદેવ કરે છે. આપણે યજ્ઞ કરવો હોય તો મૃડનાગમાં અગ્નિએ સ્વાહા આવહયામી સ્થાપયામી કરીને એનું અગ્નિ સ્થાપન કરવામાં આવે છે, તો અગ્નિદેવ પ્રજ્વલિત થાય છે. પણ અગ્નિદેવ એ સ્વતંત્રપણે સામર્થ્યવાન નથી, એટલે એમને અહીંયા આગળ મહારાજ કહે છે કે બ્રહ્માંડના કરતા ન જાણે. આ બ્રહ્માંડની અંદર જે ગતિવિધિ થાય છે એ નિસંદેહ વરુણદેવના કારણે વરસાદ થાય છે, પવનદેવના કારણે વાયુ વહે છે, પણ એ ભગવાનથી સ્વતંત્ર થઈને કોઈની એવી સામર્થ્ય નથી કે બ્રહ્માંડનું કાર્ય કરી શકે. એટલે પરમાત્માને યોગે કરીને, પ્રતાપે કરીને અને ભગવાનની ઈચ્છાએ કરીને જ્યારે કાર્ય કરે છે ત્યારે એટલે કાર્યના કરતા એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને ગણ્યા છે. આ પરમાત્માનું ઐશ્વર્ય અને મોટપ જાણે એનો અર્થ શા માટે એવું જાણવું જરૂરી છે? તો કે જેની પાસે આપણે કલ્યાણ મેળવવું છે એવા ભગવાનનો યથાર્થ મહિમા સમજવા માટે, અને એ જ પરમાત્માની ઈચ્છાથી જે જે કાર્ય થાય છે એ થાય છે, તો મારું મોક્ષનો કરતલ પણ આ ઐશ્વર્યયુક્ત જે દેવતાઓ છે અથવા તો કાળકર્મને માયા છે એને આધીન મારો મોક્ષ નથી. આ વસ્તુ સમજવાનું કારણ શું? કેમ એને ન જાણવા? કારણ કે એનાથી સ્પષ્ટ થાય કે જો કાળકર્મને માયા આદિ જે 24 તત્વો આદિ જે બ્રહ્માદિ દેવ છે એ પણ જો પરમાત્માની ઈચ્છામાં વર્તતા હોય, ભગવાનની અનુમતિને પ્રતાપથી વર્તતા હોય, તો મારું મોક્ષના કરતા એ આ દેવ નથી, મારા મોક્ષના કરતલ પરબ્રહ્મ છે. અને એ વાતને દ્રઢ કરવા માટે અહીં આગળ મહારાજ કહે છે કે ભગવાનના ઐશ્વર્યને જાણે. એ કેવું ઐશ્વર્ય? તો કે ભગવાન અનંત કોટી બ્રહ્માંડના પતિ છે અને સર્વના કરતા છે, અને પુરુષ કાળ કર્મ માયા ત્રણ ગુણ 24 તત્વ બ્રહ્માદિ દેવ એ કોઈને બ્રહ્માંડના કરતા ન જાણે, એટલે કે એમને મારા મોક્ષનો, એ મારા મોક્ષના કરતલ નથી. એનો અર્થ ન જાણે એટલે એનો અર્થ એવો નથી કે તમે એને માને નહીં. અહીંયા આગળ સ્પષ્ટીકરણ કરું, એનો અર્થ એ નથી કે આપણે મહાપૂજા થતી હોય, યજ્ઞ થતો હોય તો દેવતાઓનું સ્થાપન અને પૂજન ન કરવું. જે શાસ્ત્રોએ અધિકાર આપ્યો છે, શાસ્ત્રોએ મર્યાદા બતાવી છે, અને એ મર્યાદા પ્રમાણે યથા યોગ્ય ભગવાને પણ શ્રી ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રી આદિની અંદર માન્ય દેવો કર્યા છે. એમાં વિષ્ણુ, ગણપતિ, શિવ આદિનો માન્યતા કરી છે. મહારાજે હનુમાનજીનું પણ પ્રતિપાદન કરેલું છે. આપણા સત્સંગી જીવનની અંદર મહારાજે ગ્રહો આદિનું પણ પૂજન કરવાનો આદેશ કરેલો છે. જ્યારે કોઈ એવી તકલીફ હોય કે કોઈ આપણને અડચણ આવી હોય તો સત્સંગી જીવન એમ કહે છે કે આ રીતે શાસ્ત્રોક્ત વિધિ રીતે, સાત્વિક રીતે આપણે એનો વિધિ વગેરે કરવો. એટલે જેનો અધિકાર પ્રાપ્ત છે એ અધિકાર પ્રમાણે એનું પૂજન અર્ચન કરવામાં દોષ નથી, પણ એટલું સાથે જ્ઞાન રાખવું કે મારા મોક્ષના કરતલ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. કારણ કે મેં પહેલા એટલા માટે વાક્ય કીધું કે જેના ઘરમાં જવું છે એ ધણીની અનુમતિ વગર જવાય નહીં, કોઈની ભલામણ, કોઈની સિફારસ, અને કદાચ જો કોઈને સાથે આપણે કહેવાય કે ગરક્યું કરીને, ગુજરાતીમાં એક શબ્દ છે કે ગરક્યું કરીને, એટલે કે અંદર છાની રીતે જો ઘૂસવા પ્રયત્ન કર્યો અને જો ધણીને ખબર પડી તો તત્કાળ બહાર તો કાઢે, પણ આમે પોલીસ ફરિયાદ પણ કરે કે આ ટ્રસ્ટ, અંગ્રેજીમાં એક શબ્દ છે ટ્રેસ પાસિંગ, એન્ટ્રી વિધાઉટ પરમિશન. જે પરમિશન વગર એન્ટ્રી કરો એને ક્રિમિનલ ઓફેન્સ કીધો છે, ટ્રેસ પાસિંગ કીધું છે. અને એ રીતે ભગવાનને પતિ જાણે, એટલે અહીંયા મહારાજે શબ્દ વાપર્યો કે બ્રહ્માંડોના પતિ છે અને સર્વના કરતા છે, અને બ્રહ્માંડનું જે પણ સંચાલન થાય છે, કરતા બ્રહ્માંડના કરતા એટલે બ્રહ્માંડોની અંદર જે પણ સંચાલન વગેરે થાય છે તે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ વતે થાય છે, પણ એના ઈચ્છા વગર કે એના પ્રતાપ વગર એ કાર્ય શક્ય બનતું નથી. એટલે અહીં આગળ વાત કરી અને આગળ વચનામૃતના શબ્દોને જો વિચારીએ, એક ભગવાન પુરુષોત્તમને જ કરતા જાણે. અહીં આગળ મહારાજે પુનઃ વાલા ભક્તો એકેશ્વરવાદની સ્થાપના કરી અને ભગવાન કહે છે એક ભગવાન પુરુષોત્તમને, એક ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ. આપણે સંપ્રદાયની અંદર અને ઘણી વખત આપણે જોઈએ છીએ સમાજની અંદર વિઘટન કરનારાઓ અનેક પોતાની વાકપટુતાથી, પોતાના વિકારિત વિચારોથી સત્સંગને ડોળાવવા અથવા તો ધર્મને ડોળાવવા પ્રયત્ન કરતા હોય છે, પણ ભગવાન સ્વામિનારાયણે બહુ સ્પષ્ટ અહીંયા શબ્દ વાપર્યો છે એક ભગવાન પુરુષોત્તમને જ કરતા જાણે. એટલે આ તમામ જે ધામ છે એ ધામના ધણી, આ સમગ્ર બ્રહ્માંડો છે એ બ્રહ્માંડોના પતિ, અને સમગ્ર કાળ કર્મ માયા આદિના નિયંતા જો કોઈ હોય તો એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એક જ છે, એ પુરુષોત્તમ નારાયણ ભગવાન પુરુષોત્તમને કરતા જાણે. આ રીતે એટલે સર્વ ક્રિયા ભગવાનની ઈચ્છાથી થાય છે અને ભગવાનના પ્રતાપે થાય છે. ભગવાનની સ્વતંત્રતા ઈચ્છા અને પ્રતાપથી થાય છે, માટે તે જ કરતા છે. આ ઈચ્છા પરમાત્માની સ્વતંત્રતા છે. આદિ જે દેવતાઓ, બ્રહ્માદિ દેવો, 24 તત્વો, માયા આદિ એ સ્વતંત્ર નથી એટલે કરતા નથી. આ વસ્તુને એટલું સમજવાનું છે કે સ્વતંત્ર નથી એટલે કરતા નથી, એ કરે છે પણ ભગવાનના પ્રતાપે અને ઈચ્છાએ કરીને કરે છે, માટે પરમાત્માને જ કરતા અહીંયા ગણ્યા છે અને બ્રહ્માદિ દેવોને કરતા ગણ્યા નથી. આવું ભગવાનની મોટપ ઐશ્વર્યને જીવાત્મા સમજે. અને સર્વના અંતર્યામી જાણે, એટલે દ્રષ્ટિથી કરતા કેમ અંતર્યામી જાણે એ પણ મહારાજે અહીંયા સમજાવ્યું કે દ્રષ્ટિથી કરતા કોઈ બીજું દેખાતું હોય પણ અંતર્યામીપણે ભગવાન એમાં રહેલા છે, જે આપણે પૂર્વે પણ વચનામૃતની અંદર વાત સમજ્યા હતા કે ભગવાન અંતર્યામીપણે ને વ્યાપકપણે સર્વની અંદર રહેલા છે, એટલે પરમાત્માને કરતા જાણે ને સર્વના અંતર્યામી જાણે કે પરમાત્માના પ્રતાપ વગર આ શક્ય નથી, એટલે અંતર્યામીપણે પરમાત્માનો એની અંદર વાસ છે. અહીં આગળ વાલા ભક્તો એક સાવધાની કરાવું કે અહીં ભગવાનને આ વાક્ય શેના માટે લખ્યું, ભગવાનને સર્વના અંતર્યામી જાણે, અર્થ એ જ થાય કે પરમાત્મા અંતર્યામીપણે સર્વ તત્વોની અંદર, એ સર્વભૂતની અંદર પરમાત્મા વ્યાપ થઈને રહેલા છે એનો અર્થ થાય, પણ એના માટે ઘણા એનો દુરુપયોગ કરતા હોય છે. એટલે અહીંયા સ્પષ્ટીકરણ કરું કે અહીં જે વાત થાય છે પરમાત્માને અંતર્યામી જાણે એ બ્રહ્માંડની કૃતિની વાત થાય છે. બ્રહ્માંડનું જે સર્જન થયું છે એ બ્રહ્માંડના સર્જનની અંદર જે જે તત્વો, પુરુષ, કાળ, માયા, ત્રણ ગુણ, અહંકાર આદિ 24 તત્વ અને બ્રહ્માદી દેવતાઓ, એના વ્યાપકપણે અંતર્યામીપણે અહીંયા રહેલા છે એવો એનો અર્થ થાય. એનો અર્થ એવો ન થાય કે, કારણ કે ઘણા એવું કહે છે કે જીવ પ્રાણી માત્રની અંદર પરમાત્માનો અંશ છે, વાસ છે, એવી પણ વ્યાખ્યા કરતા હોય, પણ એનો અર્થ એ નથી કે જીવાત્મા જે પોતે પાપ કર્મ કરતા હોય, દોષ કરતા હોય, એની સાથે એની સરખામણી અંતર્યામી ભણે ભગવાન એમાં રહીને પાપ કરે છે એવો અર્થ ન થાય. એટલે આ સાવધાની વાલા ભક્તો, સર્વના અંતર્યામી છે, કારણ કે અહીંયા ભગવાનના ઐશ્વર્યને જાણવાના છે. અને એનો સર્વના અંતર્યામી જાણે એ કઈ દ્રષ્ટિએ, તો પુરુષ, કાળ, કર્મ, માયા, ત્રણ ગુણ, 24 તત્વ, બ્રહ્માદી દેવ એને બ્રહ્માંડના કરતા ન જાણે અને બ્રહ્માંડના કરતા સ્વતંત્રપણે પરમાત્માને જાણે, અને એ બ્રહ્માંડના જે કરતા છે, કાર્યો છે, એની અંદર પરમાત્મા અંતર્યામીપણે પ્રતાપે કરીને પરમાત્મા વ્યાપ થઈને રહેલા છે એવો એનો અર્થ છે. અન્યથા કોઈ મિથ્યા અર્થ ન કરે કે જીવાત્માના કર્મ પણ પરમાત્માના પ્રતાપે થાય છે, એમાં પુણ્યકર્મ તો કૃપાથી થતા હોય પણ પાપ કર્મ પણ ભગવાનની કૃપા થાય, એવો અન્ય અર્થ, એવો ખોટો અર્થ કરવો નહીં, સમજવો પણ નહીં. એટલે અહીંયા સાવધાની કરીને આગળ વાત વિચારીએ. એવી રીતની સમજણે સહિત જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને વિશે નિશ્ચય, તે જ પરમેશ્વરને વિશે અસાધારણ સ્નેહનું કારણ છે. વાલા ભક્તો, અહીં આગળ મુક્તાનંદ સ્વામીના પ્રશ્નનો મહારાજે સુંદર ઉત્તર સમજાવ્યો. મહારાજ કે એવી રીતે, કેવી રીતે, જે આપણે પૂર્વે જોયું, મહારાજનો એક તો પરિપૂર્ણ વિશ્વાસ કે મને મળ્યા એ ભગવાન છે, એમાં શ્રદ્ધા, આસ્તિકપણું, અને એ પરમાત્માના ઐશ્વર્યને સમજે. કેવા ઐશ્વર્યને? તો પરમાત્માને ધામના ધામી ગણે, પરમાત્માને બ્રહ્માંડના ધામી ગણે, ભગવાનને સર્વના કરતા ગણે, કાળ, માયા, કર્મ આદિના પરમાત્માને નિયંતા ગણે, અને પરમાત્માથી સ્વતંત્ર આ બ્રહ્માંડની સૃષ્ટિ કોઈ કરવા સંભવ નથી, અને જે પણ સૃષ્ટિનું કાર્ય થાય છે, બ્રહ્માંડનું કાર્ય થાય છે, એ પરમાત્મા વતે જ કરે થાય છે, પરમાત્માના પ્રતાપ વતે જ થાય છે, એવી જેણી ભગવાનનો મહિમા યથાર્થ સમજે અને એક પુરુષોત્તમને જ કરતા જાણે અને સર્વના અંતર્યામી જાણે ભગવાન, એની અંદર સર્વની અંદર પરમાત્માનો એ આવિર્ભાવ એને અંતર્યામીપણે રહેલો છે એવો ભાવ સમજીને એવી વાત નિશ્ચય કરે કે મારા મોક્ષના કરતા એ પરમાત્મા છે, કોઈ સાધન નથી, કોઈ માધ્યમ નથી, મારા મોક્ષના કર્તલ કેવળ ભગવાન છે એવું પરમાત્માને જ્યારે સમજણ સહિત, એવી રીતની સમજણ સહિત જે પરમાત્માના સ્વરૂપને વિશે નિશ્ચય કરે, આવી સમજણ રાખે અને પરમાત્માના સ્વરૂપની અંદર નિશ્ચય કરે, અર્થાત કે એની અંદર દ્રઢતા કરે, એની અંદર વિશ્વાસ, એની અંદર આસક્તિપણું અને એના ઐશ્વર્યની અંદર વિશ્વાસ, પરિપૂર્ણ એની અંદર શ્રદ્ધા જ્યારે કેળવે, એવો નિશ્ચય કરે કે મારા કલ્યાણના કરતા આ જ પરમાત્મા છે એવો જ્યારે નિશ્ચય થાય, ત્યારે એ અસાધારણ પ્રેમનું કારણ બને છે. આવો નિશ્ચય છે ને એ જ અસાધારણ પ્રેમ કરાવે, નહીં તો સાધારણ પ્રેમ કેમ થાય? સાધારણ પ્રેમ વાલા ભક્તો થાય સ્વાર્થે કરીને, મમત્વએ કરીને, સાધારણ પ્રેમ થાય આસક્તિએ કરીને, સાધારણ પ્રેમ થાય વિષય ભોગની લાલસાએ કરીને, આ સાધારણ પ્રેમ થયો. પણ કલ્યાણની અપેક્ષાએ જ્યારે આપણે જીવાત્મા જોડાય, ભગવાનનો આવો ઐશ્વર્ય મહિમા સમજીને જીવાત્મા જ્યારે જોડાય, ત્યારે જીવાત્માને એવો નિશ્ચય દ્રઢ થાય, અને એવો જ્યારે નિશ્ચય દ્રઢ થાય એવું મહાત્મા જીવાત્માને સમજાય, ત્યારે એ અસાધારણ પ્રેમનું કારણ બની શકે. આ સુંદર રીતે મુક્તાનંદ સ્વામીનો મહારાજ અહીંયા ઉત્તર કર્યો. એટલે મુક્તાનંદ સ્વામીએ આગળ એક વાતને વધારી, પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, એવો ભગવાનનો મહિમા પણ જાણતો હોય અને અસાધારણ હેત ન થાય તેનું શું કારણ છે? મહારાજ કીધું, આવો મહિમા જાણે, આવા વિશ્વાસ હોય અને આવી આસક્તિપણું હોય, ઐશ્વર્ય ભગવાનનું સમજતો હોય, છતાંય ભગવાનમાં હેત ન થાય એનું શું કારણ? એનો અર્થ એવો થાય કે ઘણા ભક્તોને મહિમા જ્ઞાન શાસ્ત્રો થકી થયું છે, સત્સંગના યોગે થકી થયું છે, પણ હજુ એ અસાધારણ સ્નેહનું જે રૂપ હોવું જોઈએ, રૂપ કેવું? મૂળપણાનું, અને મહાત્મ જ્ઞાને સહિત ભગવાનનું હેત થાય એવું રૂપ, એ રૂપ હજુ જાગૃત નથી થયું. સમજાય છે? અહીંયા પ્રશ્ન મુક્તાનંદ સ્વામીનો એ કહે છે કે એવો ભગવાનનો મહિમા જાણતો હોય, સત્સંગના યોગે કરીને, શાસ્ત્ર શ્રવણે કરીને, ભગવાનના ઐશ્વર્ય પ્રતાપમાં એને ખૂબ ઐશ્વર્ય પરમાત્માના જાણ્યા હોય, અને ભગવાનને વિશ્વાસ પણ ભગવાનના સ્વરૂપની અંદર હોય, આસક્તિ હોય, શ્રદ્ધા પણ હોય, પણ છતાંય જે પ્રગટ થવો જોઈએ સ્નેહ એ નથી થતો, એનું કારણ શું? એટલે એ જણાતો કેમ નથી? જો જ્ઞાન છે તો જણાવવો જોઈએ, અને જો ન જણાતો. હવે આના બે અર્થ મહારાજે બહુ સુંદર અર્થ સમજાવ્યો. ભગવાન કે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો એ ભગવાનનો એવો મહિમા જાણે છે, જો એ એટલે જીવાત્મા ભક્ત, જો એ ભગવાનનો એવો મહિમા, એવો મહિમા એટલે પૂર્વે કીધો એવો મહિમા, પૂર્વે જે આપણે જોયો એવો પરમાત્માનો, એની પરમાત્મામાં વિશ્વાસ, શ્રદ્ધા અને પરમાત્માના ઐશ્વર્યનું સંપૂર્ણ એનો નિશ્ચય, ઐશ્વર્ય સહિત પરમાત્માના સ્વરૂપનો નિશ્ચય, આ ત્રણ અંગ બતાવ્યા મહારાજે. ભગવાનનો વિશ્વાસ, આસક્તિ પણ એટલે શ્રદ્ધા પણ, અને પરમાત્મા સ્વરૂપમાં નિશ્ચય. કેવો નિશ્ચય? સમજણી સહિત નિશ્ચય. આ ત્રણ જેનામાં હોય તો એને મહારાજ કહે છે કે જાણે તો એને ભગવાન વિશે અસાધારણ હેત છે. હવે એનો અર્થ અહીંયા આગળ મહારાજે હકારાત્મક શબ્દ વાપર્યું, એને હેત છે જ. એનો અર્થ એવો થયો કે જેને ભગવાનનો એવો મહિમા, પરમાત્માનો વિશ્વાસ નથી, ભગવાનમાં શ્રદ્ધા નથી, અને ભગવાનને કરતા સામર્થ્યવાન ભગવાનની જાણીને સ્વરૂપનો નિશ્ચય જેને નથી, એને ભગવાનમાં હેત ન હોય. અહીંયા મહારાજે એક વાત લખી, જેને એવો હોય તેને હેત છે. એનો અર્થ કે જેને એવું સમજણ નથી એને ભગવાનમાં હેત થાય નહીં. હવે જો ભગવાનમાં અસાધારણ હેત કરવું હોય તો આપણે આપણા કયા અંગને સુધારવા પડે? ભગવાન પ્રત્યેના વિશ્વાસને, ભગવાનના વચનની અંદર, ભગવાનના કાર્યોની અંદર, ભગવાનના સિદ્ધાંતની અંદર આપણું આસ્તિકપણું, શ્રદ્ધાપણું, એ નિશ્ચય આપણો, અને ભગવાનને ઐશ્વર્યની અંદર જે નિશ્ચય, એની અંદર ન ડગે એવો નિશ્ચય, દ્રઢ નિશ્ચય આપણે કરીએ, ત્યારે જ પરમાત્માના સ્વરૂપમાં હેત થાય. આ પહેલો સિદ્ધાંત આપણે અહીંયા સમજ્યા. હવે આગળ વચનામૃતને જઈએ તો, જે એ ભગવાનનો એવો મહિમા જાણે છે તે તો એને ભગવાનને વિશે અસાધારણ હેત છે. કુદરતી એવું છે કે એક જેને આવું સમજણ છે એને આવું હેત થાય જ. આ પ્રકૃતિ કે રિએક્શન છે. જેને જો મહિમા સમજાણો હોય, નિશ્ચય થયો હોય, તો નિશ્ચય એને ભગવાન સાથે હેત થયા વગર રહે નહીં. જો હેત નથી થયું તો એની પાછળનું કારણ છે કે આપણે કાં તો ભગવાનના વિશ્વાસ નથી, આસ્તિક પણ એટલે શ્રદ્ધાની અંદર ખામી છે, અને ભગવાનનો દ્રઢ સમજણ સાથેનો નિશ્ચય એ નિશ્ચયની અંદર પણ ખામી છે, એટલે હેત નથી થયું. અને જો આ ત્રણ દ્રઢ હોય તો મહારાજ કે એને હેત થાય જ, એને હેત છે, પણ એ જાણતો નથી. મહારાજ કે એવો જે લક્ષણ યુક્ત હોય, જેને ભગવાનનો યથાર્થ મહિમા હોય, તેને ભગવાનમાં હેત હોય, પણ ફક્ત એ જાણતો નથી. જાણતો નથી અર્થાત કે એને સ્ફુરી આવતો નથી, એટલે સમજી શકતો નથી. જીવાત્માને હેત છે પણ એ હેત એને સમજાતું નથી, કારણ કે એનો અનુભવ નથી કરી શકતો. કેમ નથી કરી શકતો એ અહીં આગળ મહારાજ આપણને સમજાવે છે. કોણ નથી કરી શકતો? પુનઃવાલા ભક્તો યાદ કરાવું, કારણ કે આપણે લક્ષણને શીખવાના છે, એટલે હું એને વારંવાર, એનો રિપીટેશન કદાચ કોઈને લાગશે, પણ એ દ્રઢ કરવાના છે. કયા અંગ? મહારાજનો પરિપૂર્ણ વિશ્વાસ, મને મળ્યા એ જ ભગવાન, નિશ્ચય ભગવાન જ છે. બીજું એ આસ્તિકપણું, શ્રદ્ધાપણું, મારા કલ્યાણના કરતા એ જ છે, અને ભગવાનને સર્વથી મોટા, સર્વના કરતા સમજી, અંતર્યામી પરમાત્મા સર્વની અંદર વ્યાપ છે, સર્વમાં અંતર્યામી રહેલા છે, અને એ જ પરમાત્મા એ મને મોક્ષનું, મને પ્રાપ્ત અપાવનારા છે, એવું મહાત્મ્ય સહિત, સમજણે સહિત ભગવાનને વિશે સ્વરૂપની અંદર નિશ્ચય, દ્રઢ નિશ્ચય એવું જ્યારે હોય, ત્યારે જીવાત્માને ભગવાનના સ્વરૂપમાં હેત છે જ. હવે એવું જ્યારે હેત થયું હોય, છતાંય ઘણી વખત એવું બને કે જણાય નહીં. જણાય નહીં એટલે કે એનો અનુભવ ન થાય, એની અનુભૂતિનો જે આનંદ આવવો જોઈએ નથી આવતો. એટલે અહીંયા આગળ પૂછ્યું કે એ કેમ હેત નથી, નથી દેખાતું, જણાતું નથી. એટલે મહારાજે કીધું કે હેત તો છે પણ જણાતું નથી, એટલે સમજી શકતો નથી, એને જ્ઞાન નથી. અને હેતનું સ્વરૂપ કહેવાય, આ મારું હેત છે એવું એને સમજણ નથી, એટલે એટલી સ્મૃતિ નથી. અહીંયા આગળ મહારાજે કીધું કે એને જાણતો નથી, એને સમજતો નથી. મહારાજે દ્રષ્ટાંત આપ્યું, જેમ હનુમાનજીમાં અપાર બળ હતું પણ કોઈકના જણાવ્યા વિના જણાયું નહીં. મહારાજ અહીંયા આગળ હનુમાનજીને યાદ કર્યા, ધર્મકુળના કુળદેવ, અને એનો સુંદર પ્રસંગ વાલા ભક્તો અહીંયા આગળ બહુ આપણે કથાઓમાં પ્રસંગ બહુ વિસ્તારથી શ્રવણ કરેલો છે. હનુમાનજી મહારાજ બાલ્યાવસ્થાની અંદર ઘણા જ એમને વરદાન પ્રાપ્ત થયા હતા. બહુ સંક્ષિપ્તમાં આપણે વાત સમજીએ, હનુમાનજી મહારાજને અપાર બળ હતું પણ કોઈના જણાવ્યા વિના જણાણું નહીં. એ વાત આપણે સમજવી પડશે કે હનુમાનજીને કેવી રીતે ન જણાણું, શું અપાર બળ હતું. તો એવું કથાની અંદર આપણે ઘણી વખત શ્રવણ કર્યું છે કે ભગવાન હનુમાનજીને બાલ્યાવસ્થાની અંદર ઘણા બધા ઋષિમુનિઓ દ્વારા એમને વરદાનો પ્રાપ્ત થયા હતા, દેવતાઓ દ્વારા વરદાન પ્રાપ્ત થયા હતા. અને એના કાળે હનુમાનજી મહારાજ અતિ શક્તિશાળી બાળપણથી જ હતા. તમને આપણને એક પદ આપણે કાયમ બોલતા હોઈએ છીએ, બાલ સમય રવિ ભક્ષ લીયો તબતી ન હું લોક ભયો અંધિયારો, તાહી સો ત્રાસ ભયો જગમય કો યહ સંકટ કાહુ સો જાત ન ટારો, દેવન આની કરી બિનતી તબ છાડી દિયો રવિ કષ્ટ નિવારો, કો નહીં જાનત હે જગમે કપી સંકટ મોચન નામ તિહારો. હનુમાનજી મહારાજે એક વખત રમતા રમતા સૂર્યને ગળી ગયા, અને સૂર્યને ગળી ગયા ત્યારે બધાએ કીધું કે આ સંકટ બીજા કોઈથી ટળ્યું નહીં. અને જ્યારે ભગવાનની આગળ વિનંતી હનુમાનજી મહારાજ આગળ કરવામાં આવી ત્યારે એમને છોડ્યું, કષ્ટ નિહાળ થયું. એવી પ્રકૃતિ કેમ પ્રાપ્ત થઈ હતી? એવા ઐશ્વર્ય ગુણ એમનાની અંદર, એવા આશીર્વાદ વરદાનો એવા પ્રાપ્ત હતા દેવતાઓ દ્વારા કે એ દેવતાઓના વરદાનથી. પણ હનુમાનજી મહારાજનો સ્વભાવ બહુ ચંચળ હતો, અને ચંચળ બાલ્યાવસ્થામાં દરેકનો સ્વભાવ એવો ચંચળ હોય. અને એ રીતે રમત રમતની અંદર એ ઋષિમુનિઓને હેરાન પણ કરી દેતા, અને એ હેરાન કરી દેતા ત્યારે આપણા કથાઓની અંદર બહુ સુંદર વર્ણન આવે છે કે અંગિરા ઋષિ અને ભૃગુ ઋષિના વંશજ ઋષિમુનિઓ એમને હનુમાનજી મહારાજને એવો શ્રાપ દીધો કે તમારી સર્વ જે વિદ્યા છે, શક્તિ છે, એ તમે તત્કાળ ભૂલી જાઓ. અને ત્યારે બધાએ વિનંતી કરી કે ભગવાન, આ તો એક ઉદ્દેશ સાથે હનુમાનજીનું પ્રાગટ્ય થયું છે, અને ઉદ્દેશની અંદર એમને આ સામર્થ્યની શક્તિની જરૂર પડશે, અને આપ જો એવો શ્રાપ આપો કે તમે તમારી વિદ્યા અને શક્તિઓને ભૂલી જાઓ તો એ ભગવાનની સેવા કરવાનો જ્યારે અવસર આવશે ત્યારે કેવી રીતે શક્ય બનશે. એટલે ઋષિઓએ પછી વરદાન આપ્યું, પોતાના શ્રાપ ટાળી તો ન, મિથ્યા તો ન કર્યો, પણ એનો ઉપાય બતાવ્યો કે તમને જ્યારે કોઈ યાદ કરાવે ત્યારે તમને વળી પાછી તમારી શક્તિઓ, તમારી સામર્થ્ય એ તમને યાદ આવશે. અને વાલા ભક્તો, રામાયણની અંદર આ પ્રસંગ બહુ સુંદર રીતે વર્ણન થયો કે જ્યારે ભગવાન રામ સેતુબંધ રામેશ્વર જ્યારે પહોંચ્યા અને વિશાળ અથાક સમુદ્ર જ્યારે સન્મુખ આવીને ઉભો રહ્યો ત્યારે વાનર સેના, જાંબુવાન આદિ અને ભગવાન રામ સહિત લક્ષ્મણજી વગેરે એ બધાએ ત્યાં ઉદાસીન થઈને બેઠા છે કે આ વિશાળ સમુદ્રને કેમ લાંઘાશે, વિશાળ સમુદ્ર પાર કેમ જવા, સીતા માતાની ખોજની અંદર કેમ જઈ શકાશે. અને ત્યારે વાલા ભક્તો બધાએ ઉદાસ થઈને બેઠા ને તો ભગવાન હનુમાનજીએ વીલું મોડું કરીને બેઠા. ત્યારે બહુ રામચરિત માનસની અંદર વાલા ભક્તો કિષ્કિંધા કાંડની અંદર બહુ સુંદર વર્ણન કર્યું છે, કહું રીછપતિ સુનો હનુમાના કાચુપ સાધી રહે બલવાના. હે બલવાન, હનુમાનજી મહારાજને જાંબુવંત કહે છે, રીછપતિ કહું રીછપતિ સુન હનુમાના. જ્યારે એમને આ વિદ્યા ભૂલી ગયા, બધા વીલું મોડું કરીને બેઠા, ભગવાન રામ, કૃષ્ણ, ભગવાન લક્ષ્મણજી અને જાંબુવંત આદિ બધા વીલું મોડું કરીને બેઠા. હનુમાનજીએ માથે લમણે હાથ દઈને બેઠા કે હવે કેમ કરશું. ત્યારે રીચ હનુમાનજીને એ જાંબુવંતજીએ યાદ કરાવ્યું કે કહું રીછપતિ સુન હનુમાના કાચુપ સાધી રહેવું બોલવાના, પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના, કૌન કાજ કઠિન જગમાહી, જો નાહી હોય તાત તુમ પાહી. આ સંસારમાં એવું કયું ગામ છે કે હે તાત, હે વડીલ, હે હનુમાનજી, તમારાથી ન થઈ શકે. કવન સો કાજ કઠિન જગમાહી, જો નહીં હોય તાત તુમ પાહી, રામ કાજ લગી અબ અવતારા, સુનતહુ ભયઉ પર્વત આકારા. તમારો અવતાર રામના કાજ કરવા માટે થયો છે. હે હનુમાનજી, તમારું આ અવતાર જે છે એ રામના કાજ માટે કર્યા છે, એને સાર્થક કરો. અને સુનતહી બહુ ભયો પર્વત આકાર, હનુમાનજી મહારાજને પોતાની શક્તિઓને સ્મૃતિ થઈ આવી અને હનુમાનજી મહારાજે પર્વત આકાર લીધો. અને કરન બરન તન તેજ બિરાજા, માનહુ અપાર ગિરી કર રાજા. જાણે ગિરિના રાજા હોય. બહુ સુંદર વર્ણન એ કિષ્કિંધા એની અંદર કાંડની અંદર, રામાયણની અંદર, રામચરિત માનસની અંદર એનું વર્ણન થયું છે વાલા ભક્તો. પછી હનુમાનજીએ સિંહનાદ કરી બારહી બારા, લિહઈ નાઉશ જલનિધિ ખારા. ભગવાને પછી હનુમાનજીએ સિંહ ગર્જના કરી, સિંહનાદ કરી બારંવારા, પોતાની શક્તિ યાદ આવીને સિંહનાદ કર્યો, પર્વત આકાર લીધો અને એ જલનિધિ ખારા જે હતો એને આખું ઓલંગી. અને આપણે કથા બહુ વિસ્તારથી વર્ણન સાંભળી છે એટલે હનુમાનજીએ એ રીતે પોતાના બળ પરાક્રમને યાદ કર્યું. અહીંયા આગળ શાપના કારણે પરમાત્માને જે હનુમાનજી મહારાજને જે શક્તિઓ હતી એ વિસ્મૃતિ થઈ ગઈ હતી. શક્તિઓ હતી પણ વિસ્મૃતિના કારણે એની અનુભૂતિ નહોતી. અહીંયા ભગવાન સ્વામિનારાયણ એ સમજાવવા માંગે છે કે શક્તિ હોવા છતાં પણ નિમિત્ત હતું શ્રાપનું, પણ પરિણામ હતું વિસ્મૃતિ, પોતાની શક્તિઓની વિસ્મૃતિ, અને વિસ્મૃતિના કારણે અજ્ઞાન, અને અજ્ઞાનના કારણે સમજી શકાણું નહીં કે મારામાં કેટલું બળ છે. ક્યારે યાદ આવ્યું? જ્યારે જામવનજીએ કીધું, અને જામવનજીએ જ્યારે શક્તિ યાદ કરાવી એટલે શક્તિ યાદ આવી, પછી એનો અહેસાસ પણ થયો અને પર્વતાકાર લીધું, સિંહ ગર્જના કરી. એ ક્યારે થઈ શકી? કે સ્મૃતિ થઈ, જ્ઞાન થયું, એટલે સમજણ થઈ, એટલે કે આ મારી શક્તિ છે. એનો જ્યારે વિવેક થયો ત્યારે હનુમાનજી એમ. અને જેમ પ્રલંબાસુર બળદેવજીને લઈ ચાલ્યો ત્યારે પોતામાં બળ તો અપાર હતું પણ પોતે જાણતા ન હતા. પછી આકાશવાણી થઈ ત્યારે કહ્યું, ત્યારે જાણ્યું. મહારાજે રામાયણ રામચરિત માનસનો રામાયણનો એક પ્રસંગ લીધો, ભગવાન હનુમાનજી મહારાજની જે સ્તુતે જે ચરિત્ર હતું એમાંથી મહારાજે, અને બીજું મહારાજે ભાગવતજીનો દ્રષ્ટાંત દીધો. વાલા ભક્તો, બહુ સુંદર ભાગવતજીની અંદર કૃષ્ણ ભગવાનના પ્રાગટ્યની લીલાઓ, એનું સુંદર વર્ણન આવે છે. આપણે થોડી ઝલક એની જો આછી પાતળી યાદ કરીએ કે પ્રલંબાસુરે જે બલરામજીને જ્યારે લઈને ચાલ્યો એ પ્રસંગ શું હતો? તો ભગવાનનું જ્યારે કૃષ્ણચંદ્રનું પ્રાગટ્ય જ્યારે થયું, ત્યાર પછી ભગવાનના પ્રાગટ્ય પછી ભગવાને અનેક બાળ લીલાઓ કરી છે અનેક અસુરો દ્વારા, અને એમને જ્યારે હેરાન અયોધ્યા ગોકુલ મથુરાવાસીઓ ઉપર જ્યારે ત્રાસ આવ્યા છે ત્યારે ભગવાને પૂતનાનો વધ, પછી ભગવાન 4 મહિનાના હતા ત્યારે શંકરાસુરનો વધ, ત્રણાવ્રતનો વધ, વત્સાસુરનો વધ, ધેનુકાસુરનો વધ, કાલીનાગ દમન આદિ અનેક પરમાત્માએ એવા ચરિત્રો કરીને પોતાના ઐશ્વર્યને એ પાયેલું એક ચરિત્ર છે જે શ્રીમદ ભાગવતની અંદર 10મા સ્કંદની અંદર 18મા અધ્યાયની અંદર આ વાત બહુ સુંદર રીતે વર્ણન કરી છે. આપણે વિસ્તારથી ન જોતા પણ સંક્ષિપ્ત એનો સાર લઈએ તો એક વખત ભગવાન કૃષ્ણ બલરામજી પોતાના બાળ સખાઓ સાથે, ગોવાળિયાઓ સાથે એ વનની અંદર ગાયો ચરાવવા ગયા. આ પ્રસંગ બહુ સુંદર મધુર સમજવા જેવો છે કે બલરામજીને કેમ યાદ નહોતું અને કેમ યાદ આવ્યું. ભગવાન જ્યારે વનની અંદર ગયા ત્યારે અને અનેક પ્રકારે પરમાત્મા ત્યાં લીલાઓ રમત કરતા, ત્યારે પ્રલંબ નામનો એક અસુર તે ભગવાન કૃષ્ણને અને બલરામજીનું હરણ કરવા માટે, એમને હરી લેવા માટે, એમનું અપહરણ કરવા માટે એ ત્યાં એ ગોવાળનું રૂપ લઈને એ ગોવાળિયાના ટોળામાં ભળી ગયો. એ બાલ સખાઓ જે પરમાત્માના હતા એની અંદર પ્રલંબ નામનો અસુર એને પોતાનો વેશ પલટો કરી અને એની અંદર ભળી ગયો. સર્વજ્ઞ એવા જે ભગવાન એ વાત જાણી ગયા, ભગવાન તો અંતર્યામી છે, જાણી ગયા કે આ અસુરનો પ્રવેશ અમારા બાળમંડળીની અંદર થયો છે. પણ ભગવાનની લીલા છે ન્યારી છે. આપણને ઘણી વખત આ હું કાયમ કહું છું કે ભગવાન ક્યાં કેવી રીતે એમના કાર્યો કરતા હોય છે એ આપણે મનુષ્ય કળી શકીએ એમ નહીં. એટલે આપણને એમ થાય કે ભગવાનના ટોળાની અંદર અસુરો ભળી ગયા, સત્સંગની અંદર અસુરો ભળી ગયા. ભગવાનને ખબર ન પડી એવું નથી, ભગવાનને ખબર પડે જ છે કે આ અસુરોના ટોળા સત્સંગમાં ભળ્યા છે. પણ એનો નિકાલ કેવી રીતે કરો ને ભગવાનની રીત અલગ છે, એની ન્યારી રીત છે, અને એ કરશે સમય આવશે ત્યારે. અહીંયા એવા પ્રલંબ નામના અસુર જેમ સત્સંગની અંદર ભર્યા છે એવા મહારાજના વખતની અંદર કૃષ્ણ પરમાત્માના સંગની સખાઓની અંદર એ પ્રલંબ નામનો અસુર ગોવાળિયાઓનો વેશ લઈને ભળી ગયો અને ગોવાળિયા રૂપે થઈ અને ભગવાન સાથે ક્રીડા કરવા માંડ્યો, રમવા માંડ્યો. અને એ તકમાં હતો કે મને તક મળે તો કૃષ્ણ અને બલરામને હું હરણ કરી જઉં, અહીંથી ઉપાડી જઉં. અને એ જ્યારે થતા હતા ત્યારે ભગવાને ગોવાળિયા સાથે ભગવાન પણ રમતની અંદર લીલા કરી. ભગવાને કીધું કે કામ કરીએ, આપણે 2 વિભાગની અંદર આપણી ટોળકીને વેચી દઈએ. એટલે એક ટોળકીના નેતા ભગવાન કૃષ્ણ થયા અને બીજી ટોળીના નેતા એ ભગવાન બલરામજીને ભગવાને કર્યા. અને એમની સાથે જે સખાઓ હતા એ પણ 2 ભાગની અંદર વેચી ગયા. અને ભગવાને ઈચ્છાએ કરીને મહારાજે કંઈક લીલા કરવી હતી ને તો પ્રલંબાસુરને મહારાજે પાછો પોતાના પક્ષમાં રાખ્યો. ભાગવતજીની અંદર આ વાત શું, ભગવાને પ્રલંબાસુરને જે ગોવાળના સ્વરૂપની અંદર હતો એને પોતાના પક્ષની અંદર રાખ્યો અને રમવા માંડ્યા. નિયમ એવો કર્યો કે જે પક્ષ હારે તે સામેવાળા પક્ષના જે ખેલાડીઓ હતા એટલે બાળકો હતા એને પોતાના ખભા ઉપર બેસાડી અને એક નિયત સ્થાન સુધી એને તેડીને લઈ જવા. એમ કરતા કરતા જે હારે રમે અને રમતની અંદર જે હારે બીજાને ખભે બેહાડે અને પછી પોતાના એક નિર્ધારિત સ્થાન સુધી જાય ત્યાં બીજી રમત કરે, વળી પાછા જે હારે એ વળી પાછા બીજાને ખભે બેસાડીને આ રીતે ભગવાન દિવ્ય લીલા કરતા હતા ઉપાડે. એટલે એમાં ભાગવતજીમાં લખેલું વહંતો બાહ્યમ માનસ ચારયંતમ ગૌધનમ. આ રીતે ગૌધનને ચરાવતા ચરાવતા રમતા રમતા અને ગૌધનમ ચરાવતા ભાંડરિક નામ વટ જગમુગ કૃષ્ણ પરોગમા. ભાંડરિક નામનું એક વટવૃક્ષ હતું મોટું, એની નીચે પરમાત્મા કૃષ્ણચંદ્ર પધાર્યા છે. વાલા ભક્તો, એમ રમતા રમતા બાળમંડળ ભાંડીર નામના વટવૃક્ષની પાસે જ્યારે પહોંચ્યા છે, ત્યારે રમતની અંદર મહારાજે હવે લીલા શરૂ કરી. રમતની અંદર બલરામજી શ્રીદામા વગેરેની મંડળી જીતી, ભગવાન કૃષ્ણચંદ્રની મંડળી હારી ગઈ. ભગવાન કૃષ્ણએ પોતે લીલાએ કરીને પોતાના પક્ષને હરાવ્યો અને બલરામજીના પક્ષને જીતાડ્યો. હવે નિયમ શું હતો કે જે જીતે એ હારેલાના ખભા ઉપર બેસે. એટલે ભગવાને કૃષ્ણએ શ્રીદામાને પોતાના ખભે બેસાડ્યા અને પ્રલંબાસુર જે ગોવાળના વેશમાં હતો એના ખભા ઉપર બલરામજી બેઠા. અને જ્યારે બલરામજી એના ખભા ઉપર બેઠા ત્યારે પ્રલંબાસુરને એમ થયું કે હવે સાચો મોકો છે, કારણ કે પછી લઈને દોડવાનું હતું પોતાના નિર્ધારિત સ્થાન સુધી. એને કીધું કે આ મનમાં થયું કે આ કૃષ્ણ અને બલરામને બેઉને એક સાથે ઉપાડવા શક્ય નથી, પણ લાવ એક હાથમાં આવ્યા છે તો એનો હું અચ્યુતમ કેશવમ એને પૂરા કરું, બહાર અહીંથી ઉપાડી જઉં. અને એ લઈને દોડ્યો. હવે નિર્ધારિત સ્થાન જ્યાં ઊભું રહેવાનું હતું ત્યાં ઊભો ન રહ્યો અને દોટ મૂકીને આગળ વધ્યો. બલરામજીને મનની અંદર એમ થયું કે એટલે ભાઈ ઉતારવાના રમત પૂરી થઈ અહીં આગળ, હવે અહીંયા ઉતરવું જોઈએ, પણ આ ઉતારતો નથી અને આગળ દોડ્યો છે એટલે હજુ એ કંઈ વિચારે. ત્યાં સુધી પ્રલંબાસુર, જાણ કે એમ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે બલરામજીનું વજન વધારે હતું, હૃષ્ટપુષ્ટ ગદાધારી હતા ને, હળધારી હતા, અને હળધારી હોવાને કારણે શરીર એમનું હૃષ્ટપુષ્ટ હતું. ભગવાન કૃષ્ણચંદ્ર વાંસળીધારી હતા એટલે એમનું સૌમ્ય સ્વરૂપ હતું, બલરામજી હળધારી હતા એટલે એમનું એટલે વજન વધારે લાગ્યું. એટલે પ્રલંબાસુર બાળક અવતારમાં હતો, બાળક અવતારમાં હતો એટલે વજન વધુ ઝાઝું ખમી શક્યો નહીં, એટલે થોડુંક ચાલ્યો ને થોડું દોડ્યો ને એટલે હાંફી ગયો. હાંફી ગયો એટલે પછી એને છોડવા તો નહોતા જ, એટલે એને શું કર્યું કે પોતાનું મૂળ સ્વરૂપ અસુરનું, જે અસુરનું રાક્ષસનું જે પોતાનું સ્વરૂપ, એ અસુરનું સ્વરૂપ એને મૂળ ધારણ કર્યું, વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ભાગવતજીની અંદર બહુ સુંદર વાત વર્ણન કર્યું છે. એટલે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને વિકરાળ સ્વરૂપ એનું બહુ સુંદર વર્ણન છે. એની લાલ લાલ આંખો અને માથે મુગટ ને કંડ કુંડળ અને વિકરાળ સ્વરૂપ એવું ધારણ કર્યું. અને રાક્ષસનું આવું વિકરાળ સ્વરૂપ ઓચિંતાનું બલરામજીના ધ્યાનમાં આવ્યું, કારણ કે બલરામજી ખભે બેઠા હતા. એટલે બલરામજીને જ્યારે જોયું કે હું તો એક બાળકના ખભે બેઠો હતો ને આ શું, એવું કૌતુક જોઈને અને ક્ષણિક માટે એમ ભગવાન એમાં શાસ્ત્ર ભાગવતજીની અંદર લખ્યું હલધર ઈષદ અત્ર સત. ઈષત એટલે જરાક, હલધર એટલે બલરામજી, હલધર ઈષદ અત્ર સતમ એટલે ત્રસદ, ત્રસદ એટલે ગભરાયા. કોણ ગભરાયા? બલરામજી. બલરામજી શેષનો અવતાર, પણ જ્યારે ઓચિંતાનું આવું વિકરાળ સ્વરૂપ જ્યારે જોયું પ્રલંબાસુરનું, એટલે ક્ષણિક માટે, જરાક ઈશિત, ઈશિત એટલે થોડેક ક્ષણ માટે, એ ગભરાયા. અને એ ગભરાઈ અને પોતે પોતાની થોડી ક્ષણની અંદર, એક ક્ષણ માત્ર માટે ગભરાયા, પણ તરત આપણે વચનામૃતમાં મહારાજે લખ્યું આકાશવાણી થઈ. આકાશવાણીનો અર્થ કે ભગવાને પ્રેરિત કર્યું છે. અહીંયા પણ આ વાત બહુ સમજવા જેવી છે વાલા ભક્તો, કારણ કે વિષ્ણુ પુરાણની અંદર પંચમ સ્કંદની અંદર આ નવમા અધ્યાયની અંદર મહર્ષિ પારાશરે આ વસ્તુની નોંધ લીધી છે કે ઇતિ સંસ્મરિતો વિપ્ર કૃષ્ણેન સુહાત્મનઃ વિહસ્ય પિંડ પીડયામાસમ પ્રલંબ બલવાનઃ. એટલે ઇતિ સ્મરિતો વિપ્ર કૃષ્ણે, કૃષ્ણેન કૃષ્ણ ભગવાને એને યાદ કર્યું. અહીંયા મહારાજે આકાશવાણી શબ્દ લખ્યો છે. આકાશવાણી એટલે પરમાત્માની વાણી, એના દ્વારા જાણ થઈ, એનો અર્થ અહીંયા આગળ વિષ્ણુ પુરાણની અંદર જે પારાશર મુનિએ લખ્યો છે અને એ જ વસ્તુ અહીંયા આગળ કૃષ્ણ ભગવાને ભાગવતજીની અંદર વ્યાસ ભગવાને પણ એની અંદર નોંધ લીધું કે ઘડીભર માટે બલરામજી વ્યાકુળ થયા, પણ બીજી જ ક્ષણે અથાગત સ્મૃતિ ભયો રિપુ બલો વિહાય સાર્થમ ઇવમ હરંતમ આત્મનઃ. ભાગવતજી એમ કહે છે કે બીજી ક્ષણે જ્યારે પોતાની સ્મૃતિ યાદ આવી, હું કોણ છું, હું શેષનો અવતાર, હું બલરામજી, એમ પોતાનો જ્યારે અવતારનું જ્યારે પોતાના મૂળ સ્વરૂપને યાદ કર્યું, એ ક્ષણ માટે એ જે ભય આવ્યો હતો અથવા તો જે આની અંદર ગભરામણ જે ઊભી થઈ હતી અથવા તો જે વિચલિત થયું હતું મન, એને ક્ષણની અંદર એમને ટળ્યું. અથાગત સ્મૃતિ ભયો રિપુ, સ્મૃતિ થઈ એટલે રિપુ બલો વિહાય, જે રિપુનું એટલે દુશ્મનનું જે બળ હતું એનો બળનો ભય, એટલો જે એક ભય ઉભો થયો હતો એ ભય વિહાય ગયું, ગયું બધું નાસી ગયું. કેમ થયું? પોતાના મૂળ સ્વરૂપને યાદ સ્મૃતિ થઈ આવતા તમામ ભય અને વિષાદ ટળી ગયો. અને પછી બલરામજીએ ભાગવતજીમાં લખ્યું કે પોતાની મુઠ્ઠી વડે, પોતાની મુઠ્ઠી વડે એક વજ્ર પ્રહાર કર્યો પ્રલંબાસુરના મસ્તક ઉપર, અને એની ખોપડીને બે ભાગ કરીને પ્રલંબાસુર ત્યાં પૃથ્વી ઉપર પડ્યો, અને એ રીતે પ્રલંબાસુરનો વધ થયો. અહીંયા ભગવાન વાલાભક્તો એ વાતને પ્રસંગને યાદ કર્યો છે કે બલરામજી શેષનો અવતાર, અતિ સામર્થ્યવાન દાઉ પરમાત્માના, અને છતાંય એક ક્ષણભર માટે જ્યારે પોતાની વિસ્મૃતિ થઈ ગઈ હતી બાલ્યાવસ્થામાં, કારણ કે રચ્યા પચ્યા રમતા હતા, અને સ્વાભાવિક રીતે જ્યારે રમતા હતા ત્યારે મૂળ સ્વરૂપ શેષના સ્વરૂપને યાદ કરવાનું જરૂર નહોતું, પોતાનું મૂળ અક્ષર સ્વરૂપ યાદ કરવાની જરૂર નહોતી, એ તો બાલ્યાવસ્થાની અંદર હતા, અને બાલ્યાવસ્થાની અંદર હોવાને કારણે વિસ્મૃતિના કારણે એ પોતાના શક્તિનું જ્ઞાન નહોતું, અને જ્ઞાન એટલે એનો અભાવ, જ્ઞાન નહોતું એવું નથી, જ્ઞાન વિસ્મૃતિ હતી એટલે જ્ઞાનનો અનુભવ નહોતો, એનો અહેસાસ નહોતો. તેવી રીતે ભગવાનને વિશે વાલા ભક્તો અહીંયા આગળ મહારાજે કીધું, વિસ્મૃતિના કારણે, જેમ હનુમાનજી વિસ્મૃતિના કારણે પોતાનું અપાર બળ ભૂલી ગયા, જ્યારે કોઈએ યાદ કરાવ્યું ત્યારે યાદ આવ્યું, બલરામજી અપાર શક્તિના ભંડાર, શેષનો અવતાર, પણ છતાંય એક ઘડીભર માટે પોતાના જ્યારે સ્વરૂપનું જ્ઞાનની વિસ્મૃતિ થઈ, એ વિસ્મૃતિના કારણે પોતે એ પોતાના શક્તિનો અહેસાસ ન કરી શક્યા, અને જ્યારે અહેસાસ થયો પછી પરિણામ શું આવ્યું, તો હનુમાનજીએ શું કર્યું, સિંહ ગર્જના કરી પર્વતાકાર લીધો અને સમુદ્રને ઓળંગી નાખ્યો, અને બલરામજીએ પ્રલંબાસુરને એક મુષ્ટિના પ્રહાર વડે વજ્રવા ઘાત કરીને એનો વધ કર્યો. આવી સામર્થ્ય હતી, પણ જ્યાં સુધી વિસ્મૃતિ હતી ત્યાં સુધી અનુભૂતિ નહોતી. અહીંયા ભગવાન એ વાતને સમજાવે છે, તેવી રીતે એ ભક્તને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ તો છે પણ જણાતી નથી, એટલે વિસ્મૃતિના કારણે, વિસ્મૃતિ એટલે એનું જ્ઞાન નથી, વિસ્મૃતિ એટલે નક્કી ભૂલી જવું એવું નથી, પણ એનું સમજણ નથી. પૂર્વે જે પ્રસંગ બતાવ્યા વિસ્મૃતિના કારણે જ્ઞાન નહોતું, અહીંયા આગળ જ્ઞાનની અનુભૂતિ નથી એટલે જ્ઞાન નથી, એનો અહેસાસ નથી. પરિણામ એ છે કે એ શક્તિનો અહેસાસ નથી, એ પ્રેમનો અહેસાસ નથી, અને એટલે અહેસાસ નથી થતો. વિસ્મૃતિ કોઈ પણ કારણથી હોઈ શકે, અજ્ઞાનતા કોઈ પણ કારણથી હોઈ શકે, ચાહે શ્રાપથી હોય જેમ હનુમાનજી મહારાજનું હતું, અથવા તો સહજ પ્રકૃતિથી વિસ્મૃતિ થઈ ગઈ હતી જેમ બલરામજીનું હતું, બરાબર, એવા અજ્ઞાનતાને એનાથી પરિણામ શું થયું કે બળ હોવા છતાં પણ તેને યાદ આવ્યું નહીં, એમ જ્ઞાન હતું પણ એ જ્ઞાનની અનુભૂતિ નહોતી, અને એ અહેસાસ નહોતો, અને અહેસાસ નહોતો એટલે જ્યારે સ્મૃતિ થઈ ત્યારે એ અહેસાસ પણ જાગૃત થયો, અને અહેસાસ જ્યારે જાગૃત થયો પછી એ પરાક્રમની પોતે કરી શક્યા. એમ ભગવાનના ભક્તને ભગવાનને વિશે જ્યારે અસાધારણ પ્રીતિ હોય, અને પુનઃ યાદ કરાવું, અસાધારણ પ્રીતિનું કારણ ભગવાનનો વિશ્વાસ, ભગવાનની આસક્તિ અને ભગવાનના ઐશ્વર્ય, એના સમજણે સહિત ભગવાનનો દ્રઢ નિશ્ચય, આ ત્રણ ગુણ જેને હોય એને ભગવાનના સ્વરૂપની અંદર અસાધારણ પ્રીતિ હોય, અને એવી પ્રીતિ હોય અને જો જણાતી ન હોય તો એનું કારણ કે હજુ એના પરિપક્વતાનો અહેસાસ નથી થયો. એ અહેસાસ થાય, એની અનુભૂતિ થાય એટલે પ્રીતિ જણાઈ આવે. આપણો પ્રશ્ન જે છે કેમ જણાતી નથી, છે પણ જણાતી નથી, એટલે પ્રશ્ન એ છે કે જણાતી નથી, તો જણાવવાનું ન કારણનું કારણ કે એ વિસ્મૃતિના કારણે એ અહેસાસ નથી થતો અને અનુભૂતિ નથી થતી, માટે જણાઈ આવતી નથી. એટલે જ્યારે યથાર્થ મહિમા હોય તેને અસાધારણ પ્રીતિ હોય, પણ વિસ્મૃતિ જ્યારે એની અનુભૂતિ થાય, એની સ્મૃતિ થાય, જ્ઞાન થાય, અને એ જ્ઞાને કરીને એનો અહેસાસ થાય. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કે એ પ્રીતિનું બળ જાણ્યાનું શું કારણ છે, ભગવાનના સ્વરૂપની અંદર જે એવી અસાધારણ હેત. અહીંયા આગળ પ્રશ્નની અંદર મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે એ પ્રીતિ, એ પ્રીતિ એટલે કઈ, જે પૂર્વે બતાવી એવી અસાધારણ પ્રીતિ, જે ભગવાનના સ્વરૂપની અંદર અસાધારણ હેત, એના પ્રીતિના બળને જાણ્યાનું શું કારણ છે. હવે કેવો ઉપાય કરીએ કે ભગવાનની અંદર, ભગવાનના સ્વરૂપની અંદર એવો અપાર અસાધારણ જે હેત થયું હોય એ જીવાત્માને જણાય, અર્થાત કે એની અનુભૂતિ થાય કે ભગવાનના સ્વરૂપની અંદર હેત છે. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે પ્રીતિ છે પણ જણાતી નથી, અને કોઈ જણાવે એટલે સ્મૃતિ થાય, જ્ઞાન થાય, સ્મૃતિનો અર્થ થાય જ્ઞાન, કોઈ જણાવે એટલે એનું જ્ઞાન થાય, અને એ જ્ઞાન થાય ત્યારે તેનું બળ જણાય, તો તે જાણ્યાનું કારણ શું, કેવી રીતે એ સ્મૃતિ થાય, એ જ્ઞાન કેવી રીતે થાય કે જે દ્વારા હેત જણાય, અનુભૂતિ થાય કે હવે ભગવાનના સ્વરૂપમાં હેત છે, એનો ઉત્તર આપણે શ્રીજી મહારાજના શબ્દોની અંદર શ્રવણ કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સત્સંગ અને સત્શાસ્ત્રનું શ્રવણ કરતે સતે એને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ છે, તે જણાઈ આવે છે. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે એ પ્રીતિ જે ભગવાનના સ્વરૂપની અંદર અસાધારણ હેત, એવી પ્રીતિનું બળ જે છે એ જણાય એનું શું કારણ છે, શું એવું હેતુ થાય કે જેનાથી એવી પ્રીતિ જણાય? ત્યારે ભગવાને એનો ઉત્તર સમજાવ્યો છે, સત્સંગ અને સત્શાસ્ત્રોનું શ્રવણ એને કરતે સતે, એ નિયમિતપણે સતતપણે જ્યારે સત્સંગનો યોગ રહે. સત્સંગ એટલે સત્સંગના સહવાસથી ભગવાનના સ્વરૂપની અંદર પ્રીતિ કરવાના લક્ષણ ઉદય થાય છે. આ વસ્તુ સમજો, મહારાજે કીધું સત્સંગ વગર, કથા વાર્તાના શ્રવણ વગર જીવાત્માની અંદર સદગુણ નથી આવતા. એવા સત્સંગના યોગે, અને સત્સંગ શબ્દની વ્યાખ્યા આપણે પૂર્વે સમજ્યા હતા વચનામૃતની અંદર, સત્શબ્દ એને પરબ્રહ્મ, ભગવાનના સ્વરૂપની અંદર જે સત રહેલું છે એવું પરમાત્માનું સ્વરૂપ, પરમાત્મા સ્થાપિત જે ધર્મો છે એ ધર્મની અંદર, ભાગવત આદિ ધર્મની અંદર નિષ્ઠા, ભગવાનના જે સ્વરૂપોનું વર્ણન, ભગવાનના ઐશ્વર્ય ચરિત્રોનું વર્ણન કરતા હોય એવા સત્શાસ્ત્રો, એની અંદર આપણો વિશ્વાસ અને એનું ઉદબોધન કરતા એવા જે સત્પુરુષો, એના સંગે કરીને. એટલે ભગવાન શ્રી હરિ અહીંયા આગળ સમજાવે છે કે એવો જે સત્સંગ, એ સત્સંગના યોગે એટલે કે સત્સંગના સહવાસમાં રહેવાથી પ્રીતિ થયાના જે ગુણ છે, લક્ષણ છે, તે દ્રઢતાને પામતા જાય છે. વાલા ભક્તો, ભગવાને ઉત્તર અહીંયા આગળ જે સમજાવ્યો છે, અસાધારણ પ્રીતિ જણાઈ આવે છે એટલે જે પ્રીતિના ગુણો છે, ભગવાન સાથે હેત થયાના જે લક્ષણો છે, જે ગુણો છે, એ સત્સંગના સતત સહવાસમાં રહેવાથી, સત્સંગના યોગમાં રહેવાથી એ લક્ષણો પરિપક્વતાને પામે છે. અને જ્યારે જ્યારે એ પરિપક્વતાને પામે ત્યારે ત્યારે એની અનુભૂતિ થતી જાય, એટલે અસાધારણ જે પ્રીતિ છે એનો અહેસાસ જીવાત્માને થતો જાય છે, એટલે પ્રીતિ જણાય છે. અને બીજું મહારાજે કારણ બતાવ્યું, અને સત્શાસ્ત્રનું શ્રવણ, એટલે કે જે શાસ્ત્રમાં ભગવાનનું નિરૂપણ કરેલું છે, ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરેલું છે, ભગવાનનો યથાર્થ મહિમાનું નિરૂપણ કરેલું છે, અને તેમ ભગવાન સાથે હેત કરવાના માર્ગનું પણ નિરૂપણ કરેલું છે. વાત સમજો, સત્શાસ્ત્રના શ્રવણ કરે પ્રીતિનું લક્ષણ જણાઈ આવે છે. કેવી રીતે? તો જે સત્શાસ્ત્રની અંદર ભગવાનના સ્વરૂપનું વર્ણન હોય, ભગવાનના સ્વરૂપના મહિમાનું, ભગવાનની મોટપનું વર્ણન હોય, જે શાસ્ત્રની અંદર, સત્શાસ્ત્રની અંદર ભગવાનની સાથે હેત કરવાના માર્ગનું પણ નિરૂપણ હોય, જે ઉપાસના ભક્તિના માર્ગ દ્વારા ભગવાનને રાજી કરી શકાય છે, જે ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય દ્વારા ભગવાનને રાજી કરી શકાય છે, એવા માર્ગનું પણ નિરૂપણ કરેલું હોય, અને સાથે સાથે જે પ્રીતિ થઈ હોય તેના લક્ષણનું પણ વર્ણન કરેલું હોય, તેના જેના પ્રીતિ થયાના લક્ષણ કેવા હોય એનું પણ નિરૂપણ કરેલું હોય, અને જીવાત્મા જ્યારે તેને શ્રવણ કરે ત્યારે પછી તેને આત્મચિંતન કરે, તેનું મંથન કરે, કથાના યોગે કરીને ભગવાનનું સ્વરૂપ શું છે, ભગવાનના સ્વરૂપની સાથે હેત કરવાનો માર્ગ શું છે, અને એ માર્ગની અંદર ભગવાન સાથે હેત થાય તો એના લક્ષણ શું હોય, એની સ્થિતિ કેવી હોય. જેમ વચનામૃત આદિની અંદર મહારાજે કીધું, ભગવાનની અંદર જેને અપાર હેત હોય તો એ ભગવાનને પોતાના પિયું એને ગમતામાં વર્તે, આ એનું લક્ષણ છે. આ લક્ષણ ક્યાંથી જાણ્યું? તો વચનામૃતનું જ્યારે સત્શાસ્ત્રોનું શ્રવણ કર્યું ત્યારે આપણને પ્રીતિનું લક્ષણ સમજાણું, કે ભગવાન સાથે હેત થયો હોય તો એ જીવાત્માને ભગવાનની અનુરૂચિની અંદર, ભગવાનની અનુવૃત્તિની અંદર એ રહેવાની, એ જીવાત્માની એ સ્વભાવ બન્યો હોય. આ લક્ષણ છે. હવે એ લક્ષણ શાસ્ત્રો દ્વારા જાણ્યું પછી જીવાત્મા આત્મચિંતન કરે, અને આત્મચિંતન કરીને જુએ કે મને એવો યથાર્થ ભગવાનના સ્વરૂપનો મહિમા સમજાણો છે. આત્મચિંતન કરીને જુએ, પોતાના આત્માની ખંખોળે, અને એ જુએ કે જે શાસ્ત્રોએ વર્ણન બતાવ્યું છે મને ભગવાનનો એવો મહિમા સમજાણો છે, હું ભગવાનમાં હેત થાય તેવા માર્ગને અનુસરું છું. આ જીવાત્માને વિચારવાનું છે કે હું જે માર્ગથી ભગવાન સાથે અપાર હેત, અસાધારણ હેત થાય એવો માર્ગ જે શાસ્ત્રોએ બતાવ્યો છે, શું હું એ માર્ગને અનુસરું છું, શું મારામાં એવા લક્ષણો છે, એવું આત્મચિંતન કરે. અને અનુસરતો હોય તો પોતાની અંદર એવા ગુણ આવ્યા છે, જો એ માર્ગને અનુસરતો હોય તો એ માર્ગ દ્વારા જે ગુણની પ્રાપ્તિ થવી જોઈએ એવા ગુણ પોતાની અંદર આવ્યા છે. આ તમામ બાબતોનું જ્યારે ચિંતવન કરે ત્યારે એ ચિંતવન કરતા કરતા એ જીવાત્માને અનુભૂતિ થવા માંડે કે મારામાં એવા ગુણ છે, અને એ ગુણ, આ જે સ્વરૂપ છે, એ સ્વરૂપ એ અસાધારણ ભગવાનમાં પ્રીતિ હોય તો જ આ નિર્માણ થઈ શકે. આવી જ્યારે જીવાત્માને જ્ઞાન થાય એટલે સ્મૃતિ થાય, જે મહારાજે લખ્યું ને કે કોઈ જણાવે, એ જણાવે એ ક્યાંથી જણાવે? તો શાસ્ત્રોની અંદર એટલે મહારાજ અહીંયા કહ્યું સત્સંગના યોગે કરીને અને સત્શાસ્ત્ર પ્રમાણિત જે માર્ગ હોય એ માર્ગ દ્વારા જ્યારે સ્મૃતિ થાય પોતાની અનુરૂચિ પ્રમાણે પોતાની મુનસફી પ્રમાણે આપણને જો કોઈ માર્ગને આપણે પ્રતિપાદન કરી લઈએ તો મહારાજ કે એ માર્ગથી ભગવાનના હેત થાય નહીં અને થયું હોય તો જણાય પણ નહીં કારણ કે આપણી દ્રષ્ટિ આપણો વિચાર આપણું વિઝન એ કંઈક આપણને બીજા માર્ગે લઈ જતું હોય પણ જ્યારે સત્સંગના યોગે કરીને જે સનાતન સત્ય છે એવા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એવા જે ભગવાનના સ્થાપિત ભાગવદાદિ ધર્મ એવા જે ભગવાનના જે વચનો અને ભગવાનના સિદ્ધાંતો ભગવાનના લીલાચરિત્રોથી પ્રેરિત એવા જે સત્શાસ્ત્રો અને એનું ઉદબોધન કરનારા એવા જે સત્પુરુષો એના સમાગમે કરીને એના સતત યોગે કરીને અને બીજું શાસ્ત્રના પ્રમાણભૂત શ્રવણે કરીને એ પ્રમાણ જે માર્ગ બતાવ્યો છે શાસ્ત્રોએ જે લક્ષણ મેં હમણાં દ્રષ્ટાંત તમને એક મિનિટ પહેલા દીધું કે વચનામૃત એમ સમજાવે છે ભગવાનના સ્વરૂપની અંદર હેત હોય તો ગોપિકાઓનું ભગવાને સુંદર દ્રષ્ટાંત દીધું મહારાજ કે આ ગોપિકાઓને ભગવાનને રોક્યાની ઘણી ઈચ્છા હતી પોતાની લોક લાજ મર્યાદાનો ત્યાગ કરીને ઘર પરિવારની મર્યાદાનો ત્યાગ કરીને એ ભગવાનને રોકવા એ માર્ગની અંદર ગયો જ્યારે અક્રૂરજી ભગવાનને લઈને મથુરા તરફ જતા હતા ત્યારે એમને રોકી લેવા એવી મનમાં સંકલ્પ દ્રઢ કરીને ગઈ પણ જ્યારે ભગવાનની નજરની અંદર જોયું કે ભગવાનને જવાની ઈચ્છા છે તો એમાં એક શબ્દ પણ બોલી નહીં અને બોલી શક્યો નહીં આ લક્ષણ જે છે એ ભગવાન કે હેતનું લક્ષણ છે એ ભગવાનની નારાજગી સહન ન કરી શકે એ ભગવાન કોઈ કારણથી ભગવાનને એ જીવાત્મા ઉપર અભાવ આવી જાય એટલું એ સહન ન કરી શકે અને એટલા માટે પોતાના વર્તનની અંદર એને એ સાવધાની રાખે અને પોતાના પિયુ જેમ રાજી થાય એમ એ વર્તે આ લક્ષણનું જ્ઞાન ક્યાંથી આપણને થયું આ વચનામૃત દ્વારા થયું સત્શાસ્ત્રોના શ્રવણ દ્વારા થયું અને એ જ્યારે પોતામાં જ્યારે જીવાત્મા જુએ સ્મૃતિ થાય એ જીવાત્માને જ્ઞાન થાય કે આવું લક્ષણ મારામાં છે અને એ લક્ષણ શાસ્ત્રોએ પ્રતિપાદિત કરેલું છે એટલે સત્શાસ્ત્રના શ્રવણ વડે જ્યારે પ્રતિપાદિત થયેલો માર્ગ એને જીવાત્મા પોતે સમજે અને એનું જ્યારે જીવાત્માને જ્ઞાન થાય સ્મૃતિ થઈ આવે ત્યારે એવી સ્મૃતિથી એને પરમાત્માના સ્વરૂપની અંદર જે અપાર અસાધારણ જે હેત છે એની અનુભૂતિ થાય અને ત્યારે એ મૂર્તિનું સુખ એ જીવાત્માને આવે એટલે જે મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન હતો કે પ્રીતિના બળને જાણ્યાનું શું કારણ છે બળ ક્યારે આવે જ્યારે પ્રીતિ થઈ છે એનો અહેસાસ થાય પછી એનું આત્મબળ વધે પછી એની ખુમારી વધે પછી એનો જોશ વધે કે મને તો ભગવાનના સ્વરૂપની અંદર આવું દ્રઢ હેત છે અને એ દ્રઢ હેતે કરીને પછી સંસારની અંદર કોઈ પણ વિટમણા આવે મોક્ષ માર્ગમાં વિઘ્ન આવે તો એ વિઘ્ન એને નડી ન શકે અને ભગવાનના સ્વરૂપની અંદર એ જીવાત્માની ચિત્તવૃત્તિ એકાકાર થઈ જાય એવી રીતને ભગવાનના સ્વરૂપની અંદર એકાકાર ચિત્તવૃત્તિ થાય એવું અસાધારણ પ્રીતિ એ સત્સંગના યોગે કરીને અને સત્શાસ્ત્રના શ્રવણે કરીને શ્રવણ કરીને એટલે માત્ર સાંભળવું નથી વાલા ભક્તો શ્રવણ કરીને એનો અર્થ થાય માનવું પણ ખરું સાંભળવું તો ખરું જ પણ સાંભળીને માનવું કારણ કે કેવળ સાંભળીને જો માનીએ નહીં જીવનમાં ઉતારીએ નહીં તો એવી પ્રીતિ થતી નથી અને એવી પ્રીતિ નથી થતી એટલું જ નહીં એની થઈ હોય તો એની અનુભૂતિ પણ નથી થતી એટલે શાસ્ત્રોએ પ્રમાણિત જે શાસ્ત્રોએ જે હેત બતા હેતના લક્ષણો બતાવ્યા છે એવા લક્ષણની અંદર જીવાત્માને ઉતરવું પડે એવા લક્ષણે યુક્ત થવું પડે અને જ્યારે એવા લક્ષણ જીવાત્માને એનો અહેસાસ થાય કે આ લક્ષણ તો હેતનું લક્ષણ છે ત્યારે જીવાત્માને એનું બળ જણાય કે મને ભગવાનના સ્વરૂપમાં હેત છે જ્યાં સુધી એ પોતાના અને એટલા માટે વાલા ભક્તો પુનઃ દોહરાવું છું કે સત્શાસ્ત્રના શ્રવણ એનો અર્થ જ એ છે કે શાસ્ત્રએ પ્રમાણિત કરેલા માર્ગ અને ગુણ પોતાના મનવાંચિત એવા માર્ગ અને ગુણ નહીં પણ જે શાસ્ત્રોના પ્રમાણિત માર્ગ અને ગુણ છે એવા માર્ગને અનુસરે અને એવો ગુણગ્રાહી થાય ત્યારે એ ગુણગ્રાહી થઈને જીવાત્માને એ અહેસાસ થાય છે એ પરિપક્વતા આવે છે અને ભગવાનના સ્વરૂપમાં એ અપાર અસાધારણ જે હેત છે એની પ્રીતિ થઈ છે એને જીવાત્માને જણાય છે એ રીતે ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃતની અંદર ઉત્તર કર્યો પછી મહારાજ મુક્તાનંદ સ્વામીએ મહારાજને આ પ્રશ્નને જ્યારે સમજ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે દેશ કાળ અને ક્રિયા તે ભૂંડા થાય અથવા ભલા થાય તેનું કારણ તે સંગ છે કે બીજો કંઈ બીજો છે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે દેશ કાળ ક્રિયા તે ભૂંડા થાય અથવા ભલા થાય તેનું કારણ તે સંગ છે કે બીજું કોઈ કારણ છે સંગે કરીને દેશકાળની અંદર વિપરીતતા આવે છે ભલા અથવા નરસા થાય છે કે ક્રિયાની અંદર જે ભળું નરસું થાય છે એ પણ સંગે કરીને થાય છે વગેરે જે જીવાત્માને સારા નરસાનું જ્ઞાન કેમ થાય એનો અહીં આગળ મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કે દેશ કાળ ક્રિયા વગેરેની અંદર જીવાત્માને ભૂંડું પણ અવસર મળતો હોય, ભૂંડા પણ કર્મ થતા હોય અથવા તો સારા કર્મ થતા હોય તો એ કેવળ સંગે કરીને થાય છે કે બીજા કોઈ એના કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશ તો પૃથ્વી કહીએ કહેવાય તે સર્વ ઠેકાણે સરખો છે. ભલા ભક્તો, બહુ સુંદર મહારાજ અહીંયા ઉત્તર સમજાયો. દેશ એટલે પ્રાંત, સ્થાન, અને સ્થાન એ પૃથ્વીનો ભાગ છે. એ પૃથ્વી જે છે એ સર્વ ઠેકાણે એક સરખો છે અને કાળ પણ સર્વ ઠેકાણે એક સરખો છે. તમે જુઓ તો આપણે ઘણી વખત એમ કહેવાય છે સમય બદલ્યો, એનો અમે ઘણી વખત સભાની અંદર આ વાત સમજાવીએ છીએ કે સમય નથી બદલતો. સમય તો યત્કિંચિત જે એની ગતિ છે એ ગતિની અંદર નિરંતર વહેતો રહે છે, એની મર્યાદાની અંદર સમયનું વહન થયું કરે છે. પણ સમયની અંદર જીવાત્માની જ્યારે વૃત્તિઓ બદલાય છે, જ્યારે જીવાત્માના સ્વભાવ બદલાય છે, પ્રકૃતિ બદલાય છે, ત્યારે એ પ્રકૃતિએ કરીને એ સમયનું વાતાવરણ એને બદલાયેલું લાગે છે. સમય કઈ રીતે બદલાય? સૂર્યોદય જે ક્રમમાં થાય છે એ જ ક્રમમાં થાય છે, ઉનાળો શિયાળુ ચોમાસુ ઋતુ જે ક્રમની અંદર આવે છે એ જ ક્રમની અંદર આવે છે, જે આકાશથી જળ વર્ષા થાય છે, વૃષ્ટિ થાય છે, તો એ પણ એના નિયમ પ્રમાણે કોઈની સમયની અંદર અધિકવૃત્તા થતા હોય પણ નિયમ નથી બદલાતો. એટલે કાળ પણ એક સરખો રહ્યો છે અને પૃથ્વી પણ એટલે સ્થાન પણ, એની અંદર કોઈ ભેદ નથી. પણ કર્મની અંદર ભેદ પડે છે, સારા કર્મ અને નરસા કર્મ એની અંદર ભેદ દેખાય છે. એનો શ્રીજી મહારાજ અહીં આગળ ઉત્તર કરે છે કે દેશ તો પૃથ્વી કહેવાય તે સર્વ ઠેકાણે સરખો છે અને કાળ પણ સરખો છે. પણ અતિશય જે મોટા, હું ફરી કહું છું વાલા ભક્તો, ભૌગોલિક દ્રષ્ટિથી ન વિચારશો કાળ સરખો છે એટલે કે અહીંયા આગળ દિવસ હોય તો અમેરિકાની અંદર રાત્રિ હોય તો એક સરખો કેમ કહેવાય, એક ભૌગોલિક દ્રષ્ટિએ નથી. પણ કાળની જે ગતિ છે એ ગતિ એક સરખી છે. જીવનની અંદર જે સમયનો કાળ આપણે આવે છે, તમે જો બાલ્યાવસ્થા, પહેલા ઘર બાળકનો જન્મ થાય, બાલ્યાવસ્થા, કિશોર અવસ્થા, યુવા અવસ્થા, વૃદ્ધાવસ્થા, તો એ કાળનો જે ક્રમ છે એ કાળનો ક્રમ પરિવર્તન નથી થયો. કોઈ ઘરડો જન્મ્યો હોય અને બાળક થઈને મર્યો હોય એવું નથી થયું. એ કાળનો ક્રમ એક સરખો છે. પછી કોઈ પણ દેશ પ્રદેશની અંદર તમે જાઓ તો એ કાળનો કર્મ એક સરખો છે. એટલે કાળનો સ્વરૂપ અહીંયા આગળ માત્ર સમય ઘડિયાળના કાંટા સાથે સીમિત નથી. કાળનો સમય એ એની વ્યાપકતાને લઈને છે કે જે સમય જે નિયમ નીતિ પ્રમાણે નિયતિ પ્રમાણે જે પસાર થાય છે એ પણ એક સરખી રીતે જ થાય છે. અને એવા સમયની અંદર, એવા પ્રદેશની અંદર પણ મહારાજે કીધું, પણ અતિશય જે મોટા સમર્થ પુરુષ હોય તે જે દેશમાં રહેતા હોય તેને પ્રતાપે કરીને. વાલા ભક્તો, અહીં આગળ મહારાજે શબ્દ વાપર્યો છે અતિશય સમર્થ જે પુરુષ હોય, અતિશય મોટા સમર્થ પુરુષ હોય. અહીં આગળ બહુ સુંદર વાત, મોટા અને સમર્થ બે શબ્દ અહીંયા વાપર્યો છે. મોટા એટલે જે સ્વયં ધર્મનું આચરણ કરતા હોય અને ધર્મ આચરણ જ પ્રવર્તાવતા હોય. મોટા પુરુષની ગતિ વ્યાખ્યા કેવી રીતે ગણી શકાય? તો જેની પોતાની સમજણ એવી ઊંચી હોય, જે પોતે એવા જ્ઞાન સાથે પોતે ધર્માચરણ કરતા હોય, પોતે આચરણ કરતા હોય અને એવા ધર્માચરણને પ્રવર્તન કરાવતા હોય. ભગવાન સ્વામિનારાયણે દેશભાગના લેખની અંદર જ્યારે આચાર્ય પદની સ્થાપના કરી ત્યારે એની અંદર એક ગુણ લખ્યો છે કે જે ધર્મ પાળે અને પળાવે એવો સમર્થ હોય. અહીંયા ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં અહીંયા શબ્દ વાપર્યો, જે અતિશય મોટા પુરુષ, સમર્થ પુરુષ હોય તે જે દેશમાં રહેતા હોય, અર્થાત કે જે સ્વયં ધર્મ આચરણ કરતા હોય અને ધર્મ આચરણનું જ પ્રવર્તન કરાવતા હોય તેવા સમર્થ પુરુષ, તેના સદાચરણના પુણ્ય પ્રતાપે, મહારાજ કહે છે કે તે દેશમાં રહેતા હોય તેના પ્રતાપે કરીને, અર્થાત કે એવા જે ધર્મ આચરણને યુક્ત જે સમર્થ પુરુષ હોય, જે પોતે પ્રવર્તતા હોય અને પ્રવર્તાવતા હોય એવા જે સત્પુરુષો, તે જે દેશમાં રહેતા હોય તેના યોગે કરીને, તેમના ધર્માચરણના પુણ્ય પ્રતાપે કરીને તે દેશ, તે વિસ્તાર અથવા તે સ્થાન, તેનું વાતાવરણ પવિત્ર થાય છે. અને તે વાતાવરણમાં જ્યારે મુમુક્ષુ જીવ આવે ત્યારે તે એવા સદગુણોને ગ્રહણ કરીને પોતે પણ તેવો સદાચરણી થાય છે. મહારાજે સુંદર અહીં આગળ સિદ્ધાંત સમજાવ્યો કે સમર્થ પુરુષ જે તે દેશમાં રહેતા હોય તેને પ્રતાપે કરીને, અર્થાત કે જે એવા સમર્થ પુરુષ હોય જે પોતે ધર્માચરણ કરતા હોય, ધર્માચરણનું પ્રતિપાદન કરતા હોય, તેનું પ્રવર્તન કરાવતા હોય અને એવા સત્પુરુષના પોતાના આચરણે કરીને વાતાવરણ પવિત્ર થાય છે અને તેવા પ્રદેશની અંદર વચનામૃતમાં મહારાજે કીધું મનોમય ચક્રની ધારા કુંઠિત થાય તેને નૈમિષારણ્ય તુલ્ય ક્ષેત્ર જાણવું. તો એ ક્ષેત્રની અંદર જે ઋષિમુનિઓ તપ કરે છે, ભગવાનનું ભજન કરે છે, એ ભૂમિના અંદર એ તપે કરીને ભક્તિએ કરીને એ ભૂમિનું વાતાવરણ પણ શુદ્ધ થયું છે. અને એ ભૂમિની અંદર જ્યારે મુમુક્ષુ જીવાત્મા જાય ત્યારે એની વૃત્તિઓ પણ કુંઠિત થઈ જાય છે, વિષય વાસનાની અંદરથી કુંઠિત થઈ જાય છે. એટલે મહારાજ કહે છે કે તેવા દેશમાં રહેતા હોય તેને પ્રતાપે કરીને ભૂંડો દેશ હોય, ભૂંડો કાળ હોય, ભૂંડી ક્રિયા હોય તે સર્વે સારી થઈ જાય છે. ક્રિયા પણ તેની અંદર કેમ સારી થાય છે કે જીવાત્મા એ સદાચરણને અનુસરે છે. કયું સદાચરણ? જે સત્શાસ્ત્રોએ પ્રતિપાદન કરેલું છે, જે સત્સંગની અંદર જે મર્યાદાની અંદર શીખવાડેલું છે. તો એવું જે સત્સંગના યોગે કરીને, સત્શાસ્ત્રોના યોગે કરીને જે જ્ઞાન ગુણ છે એ ગુણને આચરણની અંદર મૂકીને એ જીવાત્માના એ ભૂંડો દેશ હોય, એ વાતાવરણ અથવા સ્થાન હોય, એ સ્થાન એ શુભ થઈ જાય છે. એ એવો કાળ હોય તો એ કાળ પણ શુભ થઈ જાય છે. અને એ સર્વે જે ક્રિયા, એ ક્રિયા પણ મહારાજ કહે છે એ સારા થઈ જાય છે. અને અતિશય ભૂંડા પાપી પુરુષ જે દેશમાં રહેતા હોય તેને યોગે કરીને સારો દેશ ને સારી ક્રિયા ને સારો કાળ હોય તે પણ ભૂંડા થઈ જાય છે. મહારાજ અહીંયા આગળ પુનઃ અહીંયા આગળ ઉત્તરની અંદર સમજાવ્યું કે જ્યારે સત્પુરુષનો યોગ થાય, એમના સત્પુરુષોના સમર્થ એવા સત્પુરુષોના જ્યારે યોગની અંદર જીવાત્મા અથવા તો સ્થાન અથવા કાળ સમય જે સમયની અંદર ભગવાનનું ભજન થતું હોય એ કાળ ઉત્તમ છે. હવે એ કાળની અંદર જ્યારે કોઈ મુમુક્ષુ જીવાત્મા આવે તો એને કયું વાતાવરણ મળશે? ભક્તિમય વાતાવરણ મળશે. હું પુનઃ સમજાવું, કાળ તો સરખો જ છે પણ કાળની અંદર ભગવાનનું ભજન થાય છે એ ભક્તિ માધ્યમથી કાળ ઉત્તમ થયો. ઉત્તમ કેમ થયો? ઘડિયાળનો કલાકના કાંટા જુઓ તો 24 કલાક, એક કલાક 60 મિનિટનો કલાક એ નિર્ધારિત જ છે. પણ એમાંથી ઉત્તમ ઘડી કઈ કહેવાય? તો જે ઘડીની અંદર જીવાત્મા ભગવાનના સ્વરૂપની અંદર દ્રઢતા કરી શકે, પોતાના કલ્યાણનું સાધન કરી શકે, એ ઉત્તમ કાળ થયો. હવે અહીંયા આગળ ભગવાન શ્રી હરિ એમ સમજાવે છે કે અતિ સમર્થ પુરુષ હોય તેના પ્રતાપે કરીને, જ્યારે એવા સમર્થ પુરુષ એના પ્રતાપ ક્યારે થાય? એના આચરણ દ્વારા. એ પોતે જ્યારે ધર્માચરણ કરતા હોય અને એ ધર્માચરણનું પ્રવર્તન કરાવતા હોય ત્યારે એવા સ્થાનની અંદર જ્યારે કોઈ મુમુક્ષુ આવે, કોઈ જીવ આવે, તો જીવ એ કયા વાતાવરણને અનુસરશે? જે વાતાવરણની અંદર એ જીવાત્મા આવ્યો છે. અને એ વાતાવરણની અંદર રહીને એ જીવાત્મા એવા સદગુણે ગ્રહણ કરશે ત્યારે જીવાત્માના કર્મ પણ, ક્રિયા એ ભૂંડી હતી, ભૂંડી ક્રિયા હોય, પૂર્વે જે ધર્મશાસ્ત્રથી વિપરીત હતી, ધર્મ મર્યાદાથી વિપરીત હતી એવી જે ક્રિયાઓ પણ પાપ કર્મના યોગે કરીને યુક્ત થયાથી એ દેશ એ ભૂંડો દેશ ગણાય, એ ક્રિયા એ ભૂંડી ક્રિયા કરાય, એ કાળ એ ખરાબ કાળ કહેવાય, સારો કાળ ન કહેવાય. એ સારો હોય તો એ ભૂંડો થઈ જાય. મહારાજે બહુ સુંદર અહીંયા વાત સમજાવી. આવાલા ભક્તો, ટૂંકની અંદર જો આનો સાર સમજવો હોય તો એટલું જ સમજે કે આપણે જ્યારે સત્સંગનો યોગ કરીએ છીએ, આપણે જ્યારે સત્શાસ્ત્રોનો આશ્રય લઈએ છીએ ત્યારે આપણા જીવનનો એ ઉત્તમ અને સારો કાળ છે. જ્યારે ભગવાનથી વિખૂટા પડીને, ભગવાનથી વિમુખ થઈને જીવાત્મા કોઈ ક્રિયા કરે છે, કોઈ સંગે જ્યારે જીવાત્મા જાય છે, એવા પાપી જીવાત્માના સંગે કરીને જીવાત્માનો દેશ, કાળ, ક્રિયા વગેરે એ ભૂંડી થઈ જાય છે. એટલે કે શાશ્વત રહેલો એવો જે જીવાત્મા, સાત્વિક રહેલો જીવાત્મા, જે નિર્લેપ રહેલો જીવાત્મા, એ આવા પાપ કર્મથી ખરડાય છે, એના વાતાવરણથી ખરડાય છે અને અંતે એ અધોગતિના માર્ગ ઉપર અગ્રેસર થાય છે. એટલે પોતાનું તો કલ્યાણ બગાડે જ છે પણ સાથે સાથે એ સ્થાનનું વાતાવરણ પણ બગાડે છે કે જે જીવ એની અંદર આવે. એક નાનું એવું દ્રષ્ટાંત લઉં, કોઈ વ્યસનનું દુકાન હોય, કોઈ એવા દારૂનો સ્થાન હોય, હવે એ વાતાવરણની અંદર જીવાતમાં જાય તો સહજ રીતે એની મનવૃત્તિઓ ભટકવાની છે અને એ એના માટે ભૂંડો કાળ છે, એ ભૂંડો દેશ છે અને એના માટે ભૂંડી ક્રિયા એને કરાવનારો છે. માટે એવા એવા જે અધર્મના જે સ્થાનો છે, એવા જે પાપના સ્થાનો છે, એનાથી સાવધાન રહીને જ્યાં મોક્ષના જે માર્ગ બતાવતા હોય એવા સ્થાન, એવા સંઘને, એવા જે સત્પુરુષો છે એના સંઘનું અહીંયા ભગવાન શ્રી હરિએ પ્રાધાન્ય પણ બતાવ્યું છે. જે પરમાત્માના યોગે કરીને પવિત્ર થાય છે અને એવા પવિત્ર વાતાવરણની અંદર જીવાત્મા રહે તો એ ભૂંડો દેશ કાળ હોય તો સુધરી શકે છે, એવો ભૂંડો કાળ હોય, એવો ભૂંડો ક્રિયા હોય તો એ સુધરી શકે છે. એ રીતે મહારાજ અહીંયા આગળ સુંદર બતાવ્યું કે અતિશય ભૂંડા પાપી પુરુષ જે દેશમાં રહેતા હોય તેના યોગે કરીને સારો દેશ અને સારી ક્રિયા અને સારો કાળ હોય તે પણ ભૂંડા થઈ જાય છે. માટે શુભ અને અશુભ એવા જે દેશ કાળ ક્રિયા તેના હેતુ તો પુરુષ છે. મહારાજે અહીંયા આગળ સુંદર બતાવ્યું કે વ્યક્તિ જ પોતે સારો કે ખરાબ થઈ શકે છે. પુરુષ એટલે કે દરેક જીવાત્મા પોતે. પુરુષ એટલે ખાલી પુરુષ જ્ઞાતિ નથી, પુરુષ એટલે સર્વ જીવાત્મા. જે જીવાત્મા એની મનની વૃત્તિ જો અધર્મ તરફ પ્રેરાશે તો એ સારા કાળને ભૂંડો કરી નાખશે, જો એની વૃત્તિ એ ખરાબ કર્મ કરશે તો એ સારું પવિત્ર સ્થાન હશે તો પણ ભૂંડું સ્થાન થઈ જશે, અને એની ક્રિયા પણ જે શુભ હોય એ અશુભ થઈ જશે. એટલા માટે ભગવાન કહે છે શુભ અને અશુભ એવા જે દેશ કાળ અને ક્રિયા તેના હેતુ તો પુરુષ છે, એટલે વ્યક્તિ છે, જીવ છે. જે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે તેનું કારણ સંગ છે, ત્યારે મહારાજે એનો ઉત્તર કીધો કે સંગ ખરો પણ સંગ કોણો, તો કે જીવાત્માનો. જે સંગ છે વ્યક્તિનો, એવો જે પુરુષ, એ પુરુષ પોતાની પ્રવૃત્તિ દ્વારા દેશને અશુભ દેશ બનાવે છે, એ જીવાત્મા પ્રવૃત્તિ દ્વારા એ કાળને અશુભ કાળ બનાવે છે, એ જીવાત્મા ક્રિયાને અશુભ ક્રિયા બનાવે છે, અને એ જ રીતે જો શુભ અને સમર્થ પુરુષ હોય તો એ અશુભ રહેલા દેશ કાળ ક્રિયાને પણ શુભ કરે છે. એ રીતે એનું કારણ ભગવાને અહીંયા પુરુષ બતાવ્યું છે. તે પુરુષ, મહારાજે હવે બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે તે પુરુષ, તે એટલે અતિશય મોટા સમર્થ પુરુષ, જે પૂર્વે મહારાજે કીધું જે ધર્મ પાળતા હોય અને પળાવવા માટે આગ્રહી હોય, એની પાછળ પાછળ ન ફરે પણ આગ્રહી હોય, જ્યારે એનો યોગ થાય ત્યારે તમને એવો જ ઉપદેશ આપે જે તમને ધર્મ પાલનની અંદર પ્રોત્સાહન આપે. મહારાજ કહે છે તે પુરુષ જો અતિશય સમર્થ હોય તો સર્વ પૃથ્વીમાં દેશ કાળ ને ક્રિયા તેને પોતાના સ્વભાવ પ્રમાણે પ્રવૃત્ત આવે. જે મેં પૂર્વે વાત કરી ને, ધર્મ પાળે અને પળાવે. મોટા સમર્થ પુરુષની વ્યાખ્યા અહીંયા મહારાજ સમજાવે છે. મોટા સ્વરૂપ, મોટા સમર્થ પુરુષ હોય એનો સ્વભાવ કેવો હોય, તો એનો સ્વભાવ ધર્મમય હોય, ભક્તિમય હોય, ભગવાનની બાંધેલી મર્યાદા, ત્યારે જે મોટા સમર્થ પુરુષ છે. અને એ પાળે છે એટલે પોતે પણ પાળે છે અને પળાવવા માટે પણ આગ્રહી છે, એટલે સમર્થ છે. જે દેશભાગના લેખમાં મહારાજે કીધું ધર્મ પાળે અને પળાવે એવા સમર્થ હોય, એવી જે સામર્થ્યવાન પુરુષ હોય તે અતિશય સમર્થ હોય, ત્યારે મહારાજ કે સર્વ પૃથ્વીની અંદર દેશ કાળ અને ક્રિયા તે પોતાના સ્વભાવ, પોતાનો સ્વભાવ એટલે સારો સ્વભાવ, જેના કારણે એ અતિશય મોટા પણ ગણ્યા છે અને સમર્થ પણ ગણાના છે. એટલે અહીં આગળ કીધું પોતાનો સ્વભાવ, પોતાના એટલે વ્યક્તિ, કોઈને પણ આ સિદ્ધાંત લાગુ નહીં પડે, નહીતર કાલે સવારે એવો અર્થ કરશે કે પોતાનો સ્વભાવ તો કોઈને કુટેવો વાળો સ્વભાવ હોય, કોઈને ચીડચીડો સ્વભાવ હોય, ક્રોધી સ્વભાવ હોય, તો એ કહે છે પોતાના સ્વભાવને પ્રવર્તાવો. અહીં આગળ પોતાનો સ્વભાવ એટલે સ્વચ્છંદ સ્વભાવ નથી, સ્વતંત્ર સ્વભાવ નથી. અહીં આગળ પોતાના સ્વભાવની સાથે ગુણ જોડાયેલો છે. ગુણ કયો? જે ગુણે કરીને જીવાત્મા અતિશય મોટો ગણાનો છે, એની સમજણ જેને કરીને એ મોટો ગણાનો છે, એની ક્રિયા જેણે કરીને એ મોટો ગણાનો છે. એટલે મહારાજે આ વાક્યની રચનાની શરૂઆત કહ્યું તે પુરુષ. ભગવાને વાક્યની અંદર એ સ્વભાવ માટેનો ગુણ બતાવ્યો. તે પુરુષ કેવો પુરુષ? જે પૂર્વે કીધું એ પ્રમાણે અતિશય મોટો અને સમર્થ છે. એટલે અહીં આગળ મહારાજે લખ્યું તે પુરુષ જે છે તે પોતાના સ્વભાવ અર્થાત કે પોતાની અંદર રહેલા સદગુણોનું પોતે આચરણ કરે છે અને તે જ પ્રવૃત્તાવે છે. જે મેં પૂર્વે કીધું કે સત્સંગના ગુણોને પ્રવૃત્તાવે, આચરણ પણ કરે અને આચરણ કરવા માટે આગ્રહી હોય, પ્રવૃત્તાય, તેનાથી ઉતરતો હોય. વાલા ભક્તો, આ ઘણી વખત આ વ્યાખ્યા, આ વચનામૃત આપણને એટલા માટે સહાયરૂપ બને કારણ કે ઘણી વખત એવી વ્યાખ્યાઓ થતી હોય છે કે મોટા પુરુષ હોય એટલે કોઈ વિશેષ જ્ઞાતિના હોય, કોઈ વિશેષ સિદ્ધિવાળા જ હોય, કોઈ વિશેષ વર્ણાશ્રમવાળા જ હોય, એને જ મોટા કહેવાય. પણ અહીં આગળ મહારાજ પ્રત્યેક જીવને મોટા થવાનો અવસર આપ્યો છે. તમે પણ મોટા થઈ શકો છો, તમે પણ સામર્થવાન થઈ શકો છો. અને હું તમને આ વચનામૃતના દ્રષ્ટાંતથી બતાવું. મહારાજે કીધું અતિશય સમર્થ હોય તે સર્વ પૃથ્વીને વિશે દેશ કાળ ક્રિયા તેમાં પોતાના સ્વભાવ પ્રમાણે પ્રવર્તાવે, અને તેથી ઉતરતો હોય તો એક દેશમાં પ્રવર્તાવે. એનાથી ઉતરતો સામર્થ્યવાન હોય તો એક દેશમાં પ્રવર્તાવે. પણ શું પ્રવર્તાવે? મોટા પુરુષના ગુણ, પોતાનો સ્વભાવ. અને કયા ગુણ? જે ગુણ જીવાત્માને મોટપ આપે છે. કેવી મોટપ? ભગવાનના ભક્ત થવાની મોટપ, મુમુક્ષુ થવાની મોટપ, બ્રહ્મસ્થિતિને પામવાની મોટપ. એવી મોટપ જે છે એવા ગુણને ગ્રહણ કરે, ભગવાનના સ્વરૂપની અંદર અસાધારણ હેત થાય એવા ગુણોનું સિંચન કરે એવા મોટા પુરુષ. એટલે ખાસ આ વસ્તુનું અનુસંધાન રાખીને આ વચનામૃત સમજીએ. ગમે તેવો પોતાનો સ્વભાવ નહીં, પણ જે સ્વભાવે કરીને ભગવાનના સ્વરૂપની અંદર અપાર હેત થાય અને જણાય એ લક્ષણે યુક્ત જે સંતો કે ભક્તો હોય અને એ સામર્થ્યવાન જો હોય તો ભગવાન કહે છે સર્વ પૃથ્વીની વિશે દેખાડ પ્રવૃત્ત આવે, એથી થોડા ઉતરતા હોય એટલે કે થોડાક અંશે એની અંદર ન્યૂનતા હોય તો એક દેશમાં પ્રવૃત્ત આવે, અને તેથી ઉતરતો હોય તો એક ગામમાં પ્રવૃત્ત આવે, અને તેથી ઉતરતો હોય તો એક ફળીમાં પ્રવૃત્ત આવે, તથા એક પોતાનું ઘર તેમાં પ્રવૃત્ત આવે. અહીંયા મારા જે શબ્દ વાક્યો પોતાનું ઘર, એટલે પોતાનું ઘર એટલે ગૃહસ્થ આશ્રમી હોય તમે તમારા ઘરના શ્રેષ્ઠ વ્યક્તિ થઈ શકો છો. ખાસ આ વસ્તુનું અનુસંધાન રાખજો. તમે એવું ન માનશો કે કોઈ આ અમારા માટે નથી, પણ જો તમે એવા ગુણગ્રાહી થશો તો મહારાજ અહીંયા લખ્યું એક પોતાનું ઘર. પોતાનું ઘર કોણું હોય? સંસારની અંદર સામાન્ય રીતે આપણે જોઈએ તો પોતાના ગૃહસ્થ આશ્રમી જે છે એવા હરિભક્તના પોતાના ઘર પણ હોય, અને એવા પોતાના ઘરના જે સદસ્યો છે એ સદસ્યોની અંદર પોતાનું ઘર એનો દેશ થયો, પોતાનું જીવન એનો કાળ થયો, અને પોતાનો પરિવાર અને પોતાના કર્મ છે એનું કાર્યક્ષેત્ર થયું. અને એવા કાર્યક્ષેત્રની અંદર જો જીવાત્મા સદગુણે યુક્ત હોય તો એવા સામર્થ્યવાન યુક્ત એ જીવાત્મા પોતાની સામર્થ્ય પ્રમાણે એ પોતાના ઘરને પણ, અને એટલા માટે અમે બધા હરિભક્તોને ભલામણ કરીએ છીએ આ વચનામૃતથી પ્રેરણા લેજો. વધારે કદાચ આપણાથી અતિ સામર્થ્યવાન આપણે ન થઈ શકીએ તો બહુ ચિંતા ન કરશો, પણ એટલા સામર્થ્યવાન ચોક્કસ થજો કે અમારા ઘરની અંદર અમારા પરિવારની અંદર અધર્મનો પ્રવેશ નહીં થવા દઈએ. આ વસ્તુનો દરેક ભક્તો આ જીવાત્માએ આનું નોંધ લેવાની છે. દરેક જીવાત્મા પોતાના વ્યક્તિગત જવાબદારી એમ રાખે કે અમારા જીવનની અંદર વ્યક્તિગત રીતે પણ અને અમારા પરિવારની અંદર એક, મહારાજે લખ્યું ઉતરતો હોય તો એક ફળી તથા એક પોતાનું ઘર તેમાં પ્રવૃત્ત આવે. આપણે એટલી જવાબદારી તો લઈએ કે અમારા ઘરની અંદર અમે આ સંસ્કારને પ્રવૃત્ત આવશું. કયા સંસ્કાર? જે સંસ્કાર ભગવાનના સ્વરૂપની અંદર અસાધારણ હેતનું કારણ બને, એવા સંસ્કાર, એવા સિદ્ધાંતો જે ભગવાનના સ્વરૂપની અંદર અસાધારણ હેત કરાવે, એવા સિદ્ધાંતોને અમે અમારા ઘરની અંદર પ્રવૃત્ત આવશું. જો એમાંથી સામર્થ્યવાન થઈએ તો આપણે એક ફળીની અંદર પોતાના ગામની અંદર આપણે એને પ્રવૃત્તા પ્રયત્ન કરીએ. એનાથી કદાચ ભગવાન વધારે સામર્થ્ય આપે તો આપણે પોતાના દેશની અંદર પ્રવૃત્તાવા પ્રયત્ન કરીએ, અને એનાથી વધારે જો ભગવાનની કૃપા થાય અને સામર્થ્ય આવે તો સમગ્ર વિશ્વની અંદર આપણે એ પ્રવૃત્તાવા પ્રયત્ન કરીએ. પ્રયત્ન આપણે કરીએ પણ જવાબદારી તો એટલી ચોક્કસ રાખીએ કે પોતાના અને પોતાના ઘરની અંદર તો આપણે એ ગુણને આપણે અનુસરવું છે. એવી રીતે એ શુભ અશુભ જે દેશ કાળ ને ક્રિયા તેના હેતુ, તો શુભ અને અશુભ એ બે પ્રકારના પુરુષ છે. મહારાજે સુંદર વાત સમજાવી કે એવા જે બે પ્રકારના પુરુષ છે એ શુભ અને અશુભ કાર્ય એને કરતા છે, અને એના ક્રિયાથી એના કર્મથી દેશ કાળ અને પોતાની ક્રિયા એ શુભ અશુભ એ ગણાય છે. તો એવા શુભ અશુભ જે ગુણ છે એને ગ્રહણ કરવા માટે જીવાત્માએ સાવધાન રહેવું. શુભ ગુણ છે તો એ શુભ ગણને ગ્રહણ કરવા અને શુભ કર્મની અંદર પ્રવૃત્ત રહેવું, જેવા મારફતે જીવાત્મા પોતાના ઘરની સંભાળ લઈ શકે, પોતાના ફળિયાની સંભાળ લઈ શકે, પોતાના ગામની સંભાળ લઈ શકે, એવી રીતે પોતાના દેશ અને પોતાના સમગ્ર વિશ્વની અંદર એ પોતાના સદગુણોને પોતાના સ્વભાવ દ્વારા, એના સ્વભાવનો અર્થ છે આચરણ, પોતાની સ્થિતિ, એવા સ્થિતિને પામીને એવા આચરણે કરીને એ જીવાત્મા એને પ્રવૃત્ત આવે અને એનો આગ્રહી રહે, ત્યારે મહારાજ કહે એનું કારણ તો એ પુરુષ છે. બાલા ભક્તો, આવું સુંદર વચનામૃતનો દિવ્ય સિદ્ધાંત ભગવાન શ્રી હરિએ આપણને આ ગરડા પ્રથમના 59માં વચનામૃતમાં સમજાવ્યું. એનું ખાલી એક રીકેપ નાના સમયની અંદર, થોડા સમયની અંદર પુનઃ એક વખત જોઈ લઈએ કે જેથી કરીને આખું વચનામૃત આપણે એક સાથે એને સમજી અને આપણા જીવનમાં દ્રઢ કરીએ. તો ભગવાને પ્રત્યક્ષ પહેલા સૌ પ્રથમ મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાનના સ્વરૂપની અંદર જે હેત થાય છે એ હેત અસાધારણ હેત, આપણે અસાધારણ હેતનું સ્વરૂપ સમજ્યા, એ અસાધારણ હેત થયાનું કારણ શું છે, કેવું ગુણ હોય તો અસાધારણ હેત થાય, ત્યારે ભગવાને એનો ઉત્તર કર્યો કે ભગવાનનો વિશ્વાસ. દરેક ભક્તોને જીવનની અંદર ભગવાનના સ્વરૂપની અંદર વિશ્વાસ થાય અને એ આસ્તિકપણું હોય, અને પરમાત્માને સર્વધામના ધામી સર્વના અંતર્યામી એવું જે પરમાત્મા અને એમને સર્વના કરતા જાણે, અને એવી સમજણે સહિત જ્યારે ભગવાનને વિશે નિશ્ચય છે, તે પરમેશ્વરના સ્વરૂપને વિશે અસાધારણ સ્થિતિનું કારણ છે. આવો જ્યારે નિશ્ચય થાય ત્યારે ભગવાનના સ્વરૂપની અંદર જે નિશ્ચય એ દ્રઢ થાય અને એ સ્નેહનું કારણ ઉત્પન્ન કરે. અને ભગવાને મુક્તાનંદ સ્વામી જ્યારે પૂછ્યું કે સ્નેહ છે પણ જણાતું ન, સાધારણ મહિમા છે પણ અસાધારણ હેત થતું નથી, ત્યારે મહારાજે કીધું એ શક્ય નથી. જો પરમાત્માનો મહિમા જો અસાધારણ જાણ્યો હોય તો ભગવાનના સ્વરૂપમાં અસાધારણ હેત તો હોય જ, પણ જણાતું નથી તો એ વિસ્મૃતિએ કરીને જણાતું નથી, અજ્ઞાનતાએ કરીને જણાતું નથી. અને એ જ્ઞાન મેળવવા માટે, એ સ્મૃતિને જાગૃત કરવા માટે મહારાજે ઉપાય બતાવ્યો છે, સત્સંગ અને સત્શાસ્ત્રોનું શ્રવણ. મહારાજ કે સત્સંગ કરતા સતે અને સત્શાસ્ત્રનો આશ્રય કરતા સતે જીવાત્માને એ સ્વરૂપનું એને જ્ઞાન થાય, એ હેતના સ્વરૂપની ઓળખાણ થાય. મેં પુનઃ હું આ વાતને દોહરાવું કે ભગવાનનું જેમાં નિરૂપણ કરેલું છે, ભગવાનપણાનું જેમાં નિરૂપણ કરેલું છે, ભગવાનને હેત કરવાના લક્ષણોનું જેમાં નિરૂપણ કરેલું છે, એવા જે સત્શાસ્ત્રોના શ્રવણે કરીને આત્મચિંતન કરીને પોતાના મનની અંદર વિચારે કે મારામાં આવા ગુણ છે, મને આવો ભગવાનનો મહિમા છે, અને જો હોય એને અનુભૂત કરે તો જીવાત્માને ભગવાનના સ્વરૂપમાં હેતની પણ અનુભૂતિ થાય, અને એવી રીતે એ ભગવાનના સ્વરૂપની અંદર હેત થાય. અને પછી જ્યારે દેશ કાળ ક્રિયા સંઘ એનો કેવો કરવો જોઈએ ત્યારે એનું પણ મહારાજે અહીંયા સુંદર ઉદાહરણ કર્યું કે જીવાત્માને દેશ કાળ ક્રિયાનો અને જે સંઘ છે જે જીવાત્માને એ હંમેશા શુભનો કરવું જોઈએ, અને એના કરતા કોણ છે, શુભ અશુભની વિકતી કેવી રીતે સમજાય, તો મહારાજે કીધું જે સ્થાનની અંદર સત્પુરુષો રહેતા હોય, ભગવાનના ભક્ત રહેતા હોય, એ સ્થાનને આપણે શુભ સ્થાન ગણીએ, એવા સમયને શુભ કાળ ગણીએ, અને એવી ક્રિયા જે ભગવાન સાથે જીવાત્માને દ્રઢ કરાવે એને શુભ ક્રિયા ગણીએ. અને એ ક્યાં થકી થાય તો મહારાજ કહે છે કે એવા પુરુષના સંગે કરીને થાય. એવા પુરુષ, એવા વ્યક્તિઓ, એના એટલે સત્સંગનો મહિમા બતાવ્યો મહારાજે કે સત્સંગનો જો સંગ રહેશે તો જીવાત્માને સદગુણ આવશે, જો કુસંગનો સંગ થશે તો જીવાત્માને દુર્ગુણ આવશે, જીવાત્મા પાપાચારને આસરશે. અને એટલા માટે મહારાજ અહીંયા કહે છે કે હંમેશા સત્પુરુષો અને સામર્થ્યવાન પુરુષની પણ મહારાજે બહુ સુંદર વ્યાખ્યા કરી વાલા ભક્તો, કે જીવ પ્રાણી માત્ર જો આ માર્ગને અનુસરે, આ સમજણને અનુસરે, આ સિદ્ધાંતને અનુસરે, તો એ પોતાના ઘર સુધીની જવાબદારીથી શરૂ કરે તો પોતે સર્વ વિશ્વની અંદર એ પોતાના સત્સંગનો એ જે પોતાના સ્વભાવ છે, કયો સ્વભાવ, જે ભગવાનના સાથે હેત કરે એવો સ્વભાવ છે, એને એ જીવાતમાં એ પ્રવૃત્ત આવી શકે અને પોતે પણ એનું આચરણ કરી શકે. તો વાલા ભક્તો, આ સુંદર સિદ્ધાંતને આપણે આપણા જીવનમાં દ્રઢ કરીએ, અને વિશેષ કરીને ભગવાનના સ્વરૂપની અંદર અસાધારણ હેત થાય એવા લક્ષણો આપણામાં આવે, અને આપણી એવી નિષ્ઠા દ્વારા, આપણી ક્રિયા દ્વારા, કદાચ આપણા આસપાસ આપણે ઘણી વખત એમ કહેતા હોઈએ કે ભૂંડો દેશમાં અમે રહીએ છીએ, પણ તમે જો એવા સામર્થ્યવાન થશો તો એ દેશ ભૂંડો નહીં રહે. મહારાજે પણ આ વાતને આપણને પ્રતિપાદન સમજાવ્યું. મહારાજ કે અત્યારે સમય ખરાબ ચાલે છે, મહારાજ કે સમય ખરાબ નથી ચાલતો. આ તર્ક એટલા માટે જરૂરી છે કારણ કે બધા એમ કે કળિયુગ છે, અને કળિયુગની અંદર તો અધર્મ જ ચાલે, કળિયુગના કારણે અધર્મ નથી ચાલતો, અધર્મને પોષણ મળે છે માટે અધર્મ ચાલે છે. અહીંયા ભગવાન શ્રીહરિએ આપણને એ વસ્તુ સમજાવે છે કે આપણી નબળાઈ છે, આપણી જે સમર્થિત, આપણી સામર્થ્ય જે હોવી જોઈએ નથી, માટે આપણી ક્રિયા ભૂંડી છે, આપણે વિચાર ભૂંડા છે, અને આપણે વિચાર ભૂંડા હોવાથી કાળ એક સરખો હોવા છતાં પણ એ ભૂંડો કાળ થઈ જાય છે. દેશ સારો છે, પૃથ્વી સરખી જ છે, પણ આપણે ત્યાં પાપાચાર જો કરતા હોઈએ, આપણે એનો સંગ કરતા હોઈએ, આપણી પ્રવૃત્તિ પાપાચારની હોય, તો મહારાજ કે તમારી નબળાઈના કારણે એ તીર્થ ક્ષેત્રો હોવા છતાં પણ એ દૂષિત થઈ ગયું છે, અભૂંડું થઈ ગયું છે. નહીતર તો પરમાત્માને ચરણકમલથી અંકિત થયેલા સ્થાનોની અંદર ક્યારે વિકૃતિ ન હોય, પણ વ્યક્તિના કર્મે કરીને, વિચારોએ કરીને, એની ક્રિયાએ કરીને એવા તીર્થોની અંદર પણ અધર્મનું આચરણ થતું હોય છે. અને એટલા માટે મહારાજ અહીંયા સાવધાન કરે છે કે એવા વ્યક્તિ જે અધર્મનું આચરણ કરતા હોય, અધર્મ પ્રવૃત્તાવતા હોય, એનો ક્યારે સંગ કરવો નહીં. આ વચનામૃતનો હેતુ એ છે. મહારાજ કે સંગ કરવો તો કેનો કરવો, અતિશય સામર્થ્યવાન પુરુષ હોય, જે પોતે ધર્મનું પાલન કરતા હોય અને કરાવતા હોય, એનો સંગ કરશો તો એના સંગે કરીને જ્યારે સમુદાય આખો જ્યારે એ સંઘનો જ્યારે એનું આચરણ કરશે, એ પ્રવૃત્ત આવશે. એટલે મહારાજે શબ્દ બહુ સરસ વાપર્યો કે પોતાના સ્વભાવને પ્રવૃત્ત આવે, એનું પ્રવર્તન થાય, કહેતા ધર્મનું પ્રવર્તન થાય. આજે વિદેશની ધરતી ઉપર દ્રષ્ટાંતના સ્વરૂપમાં લઈએ તો જુઓ તો ભૌતિક અને પાશ્ચાત્ય સંસ્કૃતિને વરેલી છે, માયાને વરેલી સંસ્કૃતિ છે, પણ આપણા ભક્તો ત્યાં જઈને પણ તીર્થ જેવું વાતાવરણ ઉભું કર્યું કે ન કર્યું? ભૂમિ તો સરખી જ હતી, પણ આજે આપણે એ વડતાલ ધામ આપણે ત્યાં ઉભું કર્યું, અને ત્યાં ભગવાનના મુમુક્ષુ આવે છે, એ નૈમિષારણ્ય તુલ્ય ક્ષેત્ર જાણે છે. તો જો ભૂમિની અંદર દોષ હોય તો ભૂમિના દોષને સુધારવા માટે એ પ્રવૃત્તિ જ્યારે એવી થાય, જ્યારે સત્પુરુષોનો યોગ થાય, ત્યાં ભગવાનનું ભજન થાય, ત્યાં ભગવાનની ભક્તિ થાય, તો એવા સ્થાનને પણ પવિત્ર કરે છે, તીર્થ કરે. યત પદે તીર્થ જાતમ, વચનામૃત આદિ શાસ્ત્રોની અંદર ભગવાને સિદ્ધાંત બતાવ્યો છે કે એવા મહાપુરુષનો યોગ થાય તો એ યોગે કરીને તીર્થ થાય છે. કેમ? કે એનું પોતાનું આચરણ એ ધર્માચરણ છે, એ સદાચારી આચરણ છે, એ ભગવાનની બાંધેલી મર્યાદારૂપ આચરણ છે, અને એટલે પોતાના આચરણ દ્વારા એ ભૂમિના પુણ્ય પ્રતાપ એને વધે છે, અને સાથે સાથે એના યોગમાં આવતા જીવાત્માને પણ એ ભક્તિના માર્ગે ચડાવે છે, એ સદાચારના માર્ગે ચડાવે છે, એટલે પ્રવૃત્તાવે છે, અને પ્રવૃત્ત આવતા એ વિસ્તાર, એ સ્થાન, એ દેશ, એ સ્થળ એ પવિત્ર બની જાય છે, તીર્થ બની જાય છે. અને એટલા માટે અહીં આગળ ભગવાન કહે છે કે પોતાના સ્વભાવ પ્રમાણે પ્રવૃત્ત આવે, અને તેથી ઉતરતો હોય તો દેશમાં, તેથી ઉતરતો હોય તો ગામમાં, ફળીમાં, અને છેવટે પોતાના ઘરની અંદર તો દરેક જવાબદાર છે જ. એટલે આપણે દરેકે એનું બળ રાખવું કે ભગવાને આપણને જે કંઈ સામર્થ્ય આપી છે એના દ્વારા આપણે એવા સદગુણોને આપણા જીવનની અંદર વધારે ને વધારે દ્રઢ કરીએ કે જેના દ્વારા ભગવાનના સ્વરૂપમાં હેત થાય, એ હેત જણાય અને એનું બળ મળે. મુક્તાનંદ સ્વામીના પ્રશ્નમાં શબ્દ છે એ પ્રીતિનું બળ, એ બળ મળે જીવાત્માને. બળ શેના માટે? મોક્ષ માર્ગની અંદર અગ્રેસર થવા માટે. મુક્તાનંદ સ્વામીએ જે પૂછ્યું છે પ્રીતિના બળને જાણ્યાનું શું કારણ છે, એ શક્તિ આપણે અનુભૂતિ કરવી છે, એ બળને અનુભૂત કરવું છે, અને બળ શેનું? પ્રીતિનું બળ છે. તો એ પ્રીતિનું બળ ક્યારે થાય? કે ભગવાનના સ્વરૂપમાં હેત થયું હોય અને હેતની અનુભૂતિ થઈ હોય, પછી એ બળે કરીને પછી ગમે તેવા ભૂંડા દેશકાળ આવે તો જીવાત્મા એનો સંઘર્ષ કરીને એની સાથે લડી શકે. અંતરશત્રુઓ જ્યારે નડતા હોય તો એ ભગવાનના પ્રેમના બળે કરીને, એ પ્રીતિના બળે કરીને અંતરશત્રુને ટાળી શકે, પોતાના જે નુકસાન કરતા જે સ્વભાવ છે એ સ્વભાવને ટાળી શકે. એવી રીતે જ્યારે જીવાત્મા પોતાના કર્મને જ્યારે સુધારે, ત્યારે એવા કર્મને જ્યારે સુધાર સર્વે જીવ કરે તો સહજ રીતે એ દેશ, એ વાતાવરણ, એ તમામ કાળ, એ બધા શુભ થઈ જાય છે. એટલે મહારાજ અહીંયા આગળ કીધું છેલ્લે વચનામૃતની અંદર, મહારાજ એવી રીતે એ શુભ અશુભ જે દેશ, કાળ ને ક્રિયા, તેના હેતુ તો શુભ અને અશુભ એ બે પ્રકારના પુરુષ છે. એવા જે પુરુષ તેના સંગે કરીને આ તમામ શુભ અશુભની વ્યક્તિ સમજવી. એટલે અહીંયા આગળ મહારાજે સુંદર વાત સમજાવી છે. હું આશા રાખું છું દરેક ભક્તોને આની અંદર ખૂબ દ્રઢતા થશે અને એના દ્વારા આપણા જીવનની અંદર રહેલા નાના મોટા દોષ દૂર કરી આપણે પોતાના જીવનને એવું ધન્ય બનાવીએ કે ભગવાનના સ્વરૂપની અંદર અસાધારણ હેતનું એક કારણ બને. એવી ભક્તિ કરીએ, એવો મહારાજનો મહિમા સમજીએ, એવા ભગવાનના સ્વરૂપની અંદર અતૂટ વિશ્વાસ રાખીએ કે જે વિશ્વાસ ડગે નહીં, ભગવાનને કરતા હરતા અંતરિયામી જાણીએ, અને એ રીતે ભગવાનનો મહિમા સમજી ભગવાનનો નિશ્ચય દ્રઢ કરીએ, અને આપણે જે વાતાવરણની અંદર છીએ એ વાતાવરણને પવિત્ર બનાવીએ. અહીંયા મહારાજે કીધું કે શુભ દેશ, કાળ ને ક્રિયા તેનું કારણ પુરુષ છે. એટલે પુરુષની અંદર આપણે તમામ આવી ગયા. આપણે જો શુભ અશુભ થઈશું તો આપણી પડખેનું વાતાવરણ પણ શુભ અશુભ થશે. આ વસ્તુ સમજો. આપણે પોતાની જવાબદારી લેવાની છે, દરેકે પોતાની જવાબદારી લેવાની છે કે અમારે અમારા આચરણની અંદર અશુભતાથી ત્યાગ કરવો છે, શુભ આચરણ કરવું છે, તો આપણી રહેલો દેશ, કાળ અને ક્રિયા એ તમામ શુભ થઈ જશે. એવું અહીંયા સુંદર મહારાજે સમજાવ્યું. તો એ વાતને સમજી દરેક ભક્તો પોતાના જીવનમાં ઉતારે એ ભલામણ સાથે પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા, આશીર્વાદ આપી ભગવાન સૌનું ખૂબ મંગલ વિસ્તારે એ પ્રાર્થના સાથે આપણે અહીંયા આગળ ગરડા પ્રથમનું 59મું વચનામૃત એને આપણે અહીંયા પૂર્ણ કરીએ. ઇતિ વચનામૃત ગરડા પ્રથમ 59. સહજાન સ્વામી મહારાજની જય.